અદ્ભુત પુરુષોત્તમ પ્રકાશની કથા, જીવને જોરાવરે પુરુષોત્તમ રૂપ કરી દે એવી દિવ્ય કથા આપણે સાંભળી, જેમાં નિષ્કોળાનંદ સ્વામી તો મન મૂકીને વર્ષ્યા, પૂર્ણ સ્વામી હવાયા વર્ષ્યા, જેથી કરીને ઘણો જ આનંદ આવ્યો. અને આ જે આનંદ છે એ શાશ્વત છે, આ જે આનંદ છે એ જ નિત્ય છે, આ જે આનંદ છે એ જ પરમાનંદ સુધી જીવને પહોંચાડે એવો છે. તેવો દિવ્ય આનંદ આપણે પ્રાપ્ત કર્યો. હવે સાંભળીએ આપણે મહારાજનો હૃદયગત અભિપ્રાય, વચરામૃત પ્રથમનું 42. અવાજ બેસી ગયો પણ વાંધો નહીં આવે, કારણ કે ઢબ 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 કરતા કાંઠા સુધી પગ ગયા. તરવૈયો કેટલો હોશિયાર છે એના કરતા તરીને પાર ઉતરી જાય છે એ મહત્વનો છે. તરવૈયો હોશિયાર બગડાટી બોલત વચ્ચે ડૂબી જાય તો બિચારો ભલે ઢબ ઢબ કરતો હોય પણ સામે પાર ઉતરી જાય તો. એટલે આપણે ઠાકોરજીએ ઢબ ઢબ કરતા સામે પર ઉતારી દીધા એ મોટી વાત છે. સરસ પ્રથમનું 42મું વચન તો આપણે વાંચીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માઘ સુધી છઠ્ઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે મુખારંદે બિરાજમાન હતા. ને માથે ધોળી પાઘ બાંધી હતી, ધોળી ચાદર ઓઢી હતી, ધોળો ખેસ પહેર્યો હતો, ને બે કાનની ઉપર પીળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અંતે સભાને વિશે કોઈક વેદાંતિ બ્રાહ્મણ પણ આવીને બેઠો હતો. હમણાં વેદાંતિના ભૂકા કાઢે છે મહારાજ. તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા, જે વેદાંત શાસ્ત્રને જે જે વણે છે તથા સાંભળે છે તે એમ કહે છે, જે વિધિ નિષેધ તો મિથ્યા છે, અને વિધિ નિષેધ કરીને પમા એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે, અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે, અને ગુરુ પણ મિથ્યા છે, અને એક બ્રહ્મ સભર ભર્યો છે તે સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? અને સર્વે વેદાંતના આચાર્ય જે શંકરાચાર્ય, તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડળો ધારણ કરાવ્યા અને એમ કહ્યું, જે ભગવદ્ ગીતા ને વિષ્ણુ શાસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું, અને જેને જાજા ચોમાસા થયા હોય તેને થોડા ચોમાસાવાળાએ વંદન કરવું, અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી, એવી રીતે જે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહીં હોય? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતાં મોટા થયા? માટે તો એમ જણાય છે જે એ તો સર્વે કેવળ મૂર્ખમાંથી જ, મૂર્ખાઈમાંથી જ બોલે છે. મહારાજે સરસ વાત કરી વેદાંતિની આગળ. મહારાજ કે જેટલા જેટલા વેદાંત શાસ્ત્રને ભણ્યા છે એ બધા એમ કહે છે વિધિ નિષેધ ખોટા છે, આપણે કાંઈ કરવાની જરૂર નથી, આપણને જ્ઞાન પ્રગટ થઈ ચૂક્યું છે. તે જ્ઞાનની જ્વાલ એટલી બધી જ્વલિત છે કે એની અંદર બધું હોમાઈ જાય છે અને બળીને ખાક થઈ જાય છે. માટે અશુભ કર્મ આપણને કાંઈ અડતું, આપણે ગમે એમ કરીએ તોય બાધક બનતું નથી એમ મહારાજ કહે. અને અધર્મ માર્ગે ચાલે છે ને એમ કે એક બ્રહ્મ સભર ભર્યો છે, બાકી બધું મિથ્યા છે. આ પૃથ્વી પર આમ કરવું આ ન કરવું, સ્વર્ગ નરક ગુરુ શિષ્ય બધા મિથ્યા છે, કશું છે જ નહીં. એક બ્રહ્મ સભર ભર્યો છે, માને એક ભગવાન તત્વ જે છે એ જ સર્વે સર્વા છે, અને આપણે પણ ભગવાનનો અંશ છીએ, માટે આપણે સ્વયં સર્વે સર્વા છીએ. ભગવાન સર્વે સર્વા સમજી એ તો કરવાનું જ છે, પણ પછીનો જેનો વિચાર છે એ મિથ્યા છે કે આપણે ભગવાનનો અંશ છીએ માટે આપણે સર્વે સર્વા છીએ, આપણે કાંઈ જ કરવાની જરૂર નથી એમ સમજીને મૂળગા અધર્મને માર્ગે ચાલે છે. મહારાજ કે જો એ એવું કહેતા હોય તો આ જ્ઞાન જેણે પાથર્યું છે વેદાંતનું, અદ્વૈત જ્ઞાન જેણે આપ્યું છે, એવા જગતગુરુ શંકરાચાર્ય એ સ્વયં તો વિધિ નિષેધનું પ્રતિપાદન કરે છે, એ સ્વયં તો એવું કહે છે કે સંન્યાસી જે બને એને દંડ કમંડળું ધારણ કરવું, ભગવદ્ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, વિષ્ણુનું પૂજન કરવું, જાજા ચોમાસા થયા હોય તેને થોડા ચોમાસાવાળાનું વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી, આ બધો વિધિ તો થયો, આમ કરવું. એનો મતલબ શું થાય? એણે ઓટોમેટિક ન કરવાનો વિધિ બતાવ્યો છે. પવિત્ર બ્રાહ્મણ હોય એની ઘેરે જ ભિક્ષાવૃત્તિ કરવાનો મતલબ શું થાય? બીજો કોઈની ઘેરે ન કરવી બ્રાહ્મણ સિવાય, એક વાત એટલું પ્રતિપાદન થયું. અને બ્રાહ્મણમાં પણ પવિત્ર બ્રાહ્મણ હોય એની ઘેરે જ કરવી, બ્રાહ્મણ હોવા છતાંય જો એની અંદર અપવિત્રપણું હોય તો ત્યાં ભિક્ષાવૃત્તિ ન કરવી, નિષેધ તો થયો. તો એના પ્રવર્તાવનારા જો વિધિ નિષેધને કહેતા હોય, અને અત્યારના થયેલા જ્ઞાની લોકો એમ કહે છે કે વિધિ નિષેધ ખોટા છે, મહારાજ કે મૂર્ખાઈમાંથી બોલે છે, એણે બીજાને તો નથી સમજ્યા, આપણે આ જ્ઞાનને પાથરનારને પણ સમજ્યા નથી, નથી એને સમજ્યા, નથી એ જ્ઞાનને સમજ્યા. અને મહારાજ કે એક બ્રહ્મ સબર ભર્યો કરી અને અધર્મને માર્ગે ચાલે છે, એક બહુ જૂઠું કરી રહ્યા છે. અને વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટા કયા છે? તો એમ કયા છે, જેમ કોઈક મોટું વાહન હોય અને તે વાહન મહાસમુદ્રને વિશે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે, તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહીં, અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહીં, તો ઝાડવા તથા મનુષ્ય તો ક્યાંથી દેખ્યામાં આવે? અને જ્યાં દેખ્યા તે એકલું જળ જ દેખાય, પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહીં. અને ઊંચું જોઈએ તો મોટી મોટી સમુદ્રની લહેરી ઉઠતી હોય, માટે ઊંચું પણ જળ જ જણાય. ત્યારે એ વાહનને વિશે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે એકલું જળ જ છે, બીજું કાંઈ નથી. એ દ્રષ્ટાંતનું દ્રષ્ટાંત છે. એ છે જે જેને બ્રહ્મસ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે એક બ્રહ્મ જ છે અને બીજું એના વિના જીવ ઈશ્વર અને માયે આદિક સર્વે તે મિથ્યા છે અને તેના વચન શાસ્ત્રમાં લખાણા હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિ નિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રુષા કરે ને છોકરાની શુશ્રુષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિ નિષેધ તેને ખોટા કહે છે. એવા જે આ જગતને વિશે જ્ઞાનના કથનારા તેને તો મહા અધમ જાણવા, નાસ્તિક જાણવા. મહારાજ બહુ સરસ વાત કરી, દ્રષ્ટાંત આપીને વાત મહારાજ કરી. મહારાજ કે માનો શાસ્ત્રમાં કોઈ જગ્યાએ બ્રહ્મ એક સભર ભર્યો છે માટે કાંઈ કરવાની જરૂર નથી એવા શબ્દનું સંબોધન હશે, પણ મહારાજ કે બધા નથી લાગુ પડતું. કોને લાગુ પડે છે? એવી સ્થિતિ થઈ હોય, સ્થિતિને સમજાવવા મારે દ્રષ્ટાંત આપ્યો. મારે કે જહાજમાં બેસીને પછી 500 ગાઉ અંતર કપાઈ ગયા પછી જહાજમાં બેસનારો ગમે એના દૃષ્ટિ નાખે તો એને પાણી પાણીને પાણી દેખાય, મોટા મોટા પહાડો ન દેખાય તો માણસને ઝાડ તો છે ને દેખાય, અને અધર જો તો પાણીને છોડી ઉછળતી દેખાય, અને પછી એમ કહે કે એકલું પાણી જ છે બીજું કાંઈ નથી. તો મહારાજ કે વાત એની રીતે એ બરાબર છે. તો એની વાત તો સાચી તોય નથી, પણ એની રીતે એ બરાબર છે. મહારાજ કે કાંઠે ઉભો ઉભો વાતો કરે રાખે કે એક બ્રહ્મ સબર ભર્યો માને પૃથ્વી નથી, ઝાડ નથી, પહાડ નથી, કોઈ માણસને એકલું પાણી જ છે. મારે કે ઊભો છે પૃથ્વી પર અને વાત કરી રહ્યો છે, બધું મિથ્યા છે. માને મહારાજ કે પોતાની સ્થિતિ એવી થઈ છે જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં પરમેશ્વરમય દ્રષ્ટિ થઈ ગઈ છે, અને એમ કહે છે કે એક ભગવાન છે બીજું કાંઈ નથી તો બરાબર છે, પણ વર્તે છે દેહમાં, ઊભો છે માયિક પદાર્થમાં, વૃત્તિ જેને જોડાયેલી માયિક પદાર્થમાં છે, ભગવાન તત્વ ભગવાનને તો સમજી નથી શક્યો, અને પાછો એમ કહે છે માયા મિથ્યા છે, એનું સર્જન બધું મિથ્યા છે, કાંઈ છે જ નહીં, કશું દેખાતું જ નથી. મહારાજ કે એવી વાત કરી તો મહામૂરખ છે. મહારાજ કે એક બાજુ એમ કહે છે ભગવાન સિવાય કાંઈ નથી, પણ છોકરા સ્ત્રી પરિવાર એની તો શુશ્રુષા કરતો ફરે છે, એક બ્રહ્મ જ સભર ભર્યો છે બીજું કાંઈ નથી. તો મહારાજ કે એને બધે બ્રહ્મ જ જો દેખાતું હોય તો આ પત્ની આ પુત્ર શું કામ હોવા જોઈએ? અને મહારાજ કે એમ કે વિધિ નિષેધ મિથ્યા છે, પાછો વિધિ નિષેધને પોતે જ પાલન કરે છે. વિધિ નિષેધ જો મિથ્યા હોય તો આ પત્ની છે, આ દીકરી છે, આ મારી બહેન છે, એ વિભાગ કોણે કરી દીધો? એ તો શાસ્ત્રે કર્યો. બહેનની સાથે આવો જ વ્યવહાર હોય, પત્નીની સાથે આવો જ વ્યવહાર હોય, દીકરીની સાથે આવો જ વ્યવહાર હોય, માતાની સાથે આવો જ વ્યવહાર હોય, અને એ પ્રમાણે જ વ્યવહાર કરે છે. જો વિધિ નિષેધ મહારાજ કે મિથ્યા જ હોય તો એને મતે કાંઈ ભેદ હોય જ જો નહીં, તો પછી વ્યવહારમાં ભેદ ન હોવો જોઈએ. વ્યવહારમાં ભેદ તો સમજે છે, એટલે મહારાજ કે એ મૂર્ખ છે, એ ક્યારે વિધિ નિષેધને ખોટા કરે છે ખબર છે? જ્યારે પોતાને કાહટું પડે ત્યારે વિધિ નિષેધને ખોટા કરે છે. પોતે પાળવું નથી એટલે કે પાળવાની જરૂર નથી, વિધિ ખોટો થઈ ગયો. પોતે ખોટું કરવું નથી, પોતે ખોટું કરવું નથી, માને ખોટી વસ્તુનો જે નિષેધ કર્યો એનો અમલીકરણ કરવો નથી, એટલે કહે છે નિષેધ ખોટો છે. મહારાજ કીધું દાખલા તરીકે દારૂ ન પીવો, અને પોતે નક્કી કર્યું પોતાનો દારૂ પીવો છે, એટલે શું કે ખબર કે બ્રહ્મ છે એને કાંઈ અડતું નથી, દારૂ પીવે તો એને અડતો નથી, નિષેધને ખોટો કરી નાખ્યો. પોતે પૂજાપાઠ કરવા નથી એટલે વિધિને ખોટો કરશે, કે શાસ્ત્રમ બતાવ્યું પૂજાપાઠ કરો એ તિલક તપકા કરવાની કાંઈ જરૂર નથી, એક બ્રહ્મ સબર ભર્યો છે, આપણે સ્વયં બ્રહ્મરૂપ છીએ, આપણે બ્રહ્મ છીએ માટે આપણે કાંઈ કરવાની જરૂર નથી. મહારાજ કે તો મૂર્ખાઈમાંથી બોલે છે. અનભક્તજનો આપણે જો કે અહીંયા તો ન જ જઈએ, આપણે અહીંયા તો ન જ જઈએ, કારણ કે આપણે એવું ક્યારેય નથી કહેવાના કે વિધિ નિષેધ મિથ્યા છે, મંદિરે જવું એ મિથ્યા છે, ગાળ ન બોલવી એ નિષેધ મિથ્યા છે, દારૂ ન પીવો એ નિષેધ મિથ્યા છે, એવું આપણે ક્યારેય નહીં બોલીએ. પરંતુ તેમ છતાંય જ્યાં જ્યાં છેડા આડે ને ત્યાં આપણે ભગવાન સ્વામિનારાયણ આશ્રિત હોવા છતાંય પણ મહારાજે જે નિષેધ કર્યો હોય એને સ્વીકારવા તૈયાર થતા નથી. દાખલા તરીકે મહારાજે લસણ ડુંગળીનો નિષેધ કર્યો તો આપણે એનો સ્વીકાર કરવા જો મને માં જાતો તો તૈયાર નથી, પછી વચ્ચેથી કા બાના કાઢીએ કે મહારાજે તો બ્રાહ્મણના ધર્મમાં લખ્યું છે, બુદ્ધિ કાઢીએ પાછા, મહારાજ બ્રાહ્મણના ધર્મમાં લખ્યું લસણ ડુંગળી ન ખાવી, આપણને ક્યાં કીધું છે? પણ ભક્તો એના માટે ભાષ્ય વાંચવું પડે, સત્સંગીઓને વાંચવું પડે, પણ એને પોતાને સ્વીકારવું જ નથી એટલે વાંચવાની વાત ક્યાં આવી? પણ ત્યારે વિચાર પણ કરવો જોઈએ. એટલા માટે મહારાજ કે સત્શાસ્ત્ર સત્પુરુષ અને મહત્પુરુષના મુખથી કે સાંભળવા. મહારાજે શિક્ષાપત્રીમાં ખરેખર બ્રાહ્મણના ધર્મમાં જ લખ્યું, બાકી ક્યાંય લખ્યું જ નથી. પણ એનો મતલબ શું, મહારાજ શું કહેવા માગે છે? મહારાજ એવું કહેવા માગે છે, બરાબર યાદ રાખજો, ચાર જે વર્ણ છે એ વર્ણ પડ્યા છે ને આધારે, ગુણને આધારે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર છે, એના આધારે પડ્યા, ગુણને આધારે ચાર વર્ણ પીડ્યા. એમાં શ્રેષ્ઠ લેવલ ઉપર કોણ બેઠો છે? બ્રાહ્મણ. એના તમામ ગુણો શાસ્ત્રો એમ કહે છે શ્રેષ્ઠ જ હોય. પછી એને સંગ સોબતને અવલંબન કરી હલકટ થાય એ વાત અલગ છે, પણ સહજ જ બ્રાહ્મણમાં ગુણધર્મ શ્રેષ્ઠ હોય, સહજ એમ શાસ્ત્રોનો મત છે, મહાપુરુષનો મત છે, અને જોવા પણ મળે છે. તમે જોજો બહુ હલકી જ્ઞાતિ હશે, અપવાદ એવો જોવા મળશે કે એની અંદર ગુણ શ્રેષ્ઠ હોય. નતર ઘણા વર્ષ પહેલાં અમદાવાદમાં અમારે વાસુદેવ સ્વામીનું ઓપરેશન હતું, અમે ગયેલા, હવે મંદિરની પાછળ વાઘરીવાળો પણ જાગે ત્યાંથી હોવે ત્યાં સુધી ગાળો 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 જ બોલે એમ, કારણ કે સહજ એની અંદર એ ગુણધર્મ આવેલો છે. એમાંય પાછો અપવાદ હોય એમાં સંગ્રામ થયો, સંગ્રામ ભગત એમાં જ થાય, પણ અપવાદ હોય એમ. નીચી જ્ઞાતિમાં શ્રેષ્ઠ ગુણ એ અપવાદ છે, શ્રેષ્ઠ જ્ઞાતિમાં નબળા ગુણ એ પણ અપવાદ છે. અને અપવાદ જે પ્રસ્થાપન થાય છે એનું કારણ પણ સંસર્ગ જ હોય છે. સંગ્રામ એવો જ હતો, સંતોનો જોગ થયો અને સંગ્રામ મહાન ભક્ત બની ગયા. એમ ભક્તજનો શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મેલાને સંસર્ગ નબળો થાય છે, જન્મસિદ્ધને શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત થયા પછી પણ એ નબળા પથ ઉપર જાય છે. મહારાજ એવું કહેવા માંગે બ્રાહ્મણના ધર્મમાં લખે બ્રાહ્મણ લસણ ઉગડી ન ખાવી, મતલબ મહારાજ કે બ્રાહ્મણ અંદર શ્રેષ્ઠ ગુણો છે, એ જો લસણ ઉગડી ખાશે તામસી આહાર બન્યો, તામસી આહાર જો બનશે, તામસી આહારનું જો ગ્રહણ કરશે તો બ્રાહ્મણ જેવી શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મેલાના મગજને પણ વિખી નાખશે, અને એને પણ તમો ગુણે કરી ભગવાનનું ભજન કરી શકે એવી પોઝિશન રહેવા દેશે નહીં. તો પછી બીજાને તો ખવાય જ ક્યાંથી? દાખલા તરીકે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ પણ ટીચર આવી અને જરાક ઉદાસ હોય અને આવીને એમ કે પહેલા બીજા ત્રીજા ત્રણ નંબરના નામ લઈ, દરેક ફેરી પહેલો બીજો ત્રીજો નંબર આવતો એ વિદ્યાર્થીનું નામ લઈને એમ કે આ ફેરી બહુ સાવધાન બનજો, ને તો એટલા બધા હાર્ડ પેપર નીકળવાના તમારે પાસ થવું કઠણ પડશે. 50 વિદ્યાર્થીમાંથી પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ત્રણને જ કીધું, બાકી કોઈને ન કીધું. સાંભળ્યું બધાએ? કીધું ત્રણના નામ લઈને સંબોધન કરીને. તો એનો મતલબ એવો જ થાય, ત્રણ જણાને સાવધાન બનવાનું છે. 47 જણાને કાંઈ નથી કીધું એટલે કાંઈ કરવાનું નથી. હે, ટીચરે ત્રણને કીધું, એ ત્રણે તો સાવધાન બનવાનું છે, પણ બાકીના બધા તો આખા ઊભા થઈ જવું પડે એ પોઝિશન છે. કારણ કે પહેલો, બીજો, ત્રીજો નંબર લાવનારે પણ પાસ થશે કેમ એમાં આશંકા જ્યારે થા જાય, એવી પોઝિશન નિર્માણ જ્યારે થાય, એવી પોઝિશન જ્યારે થઈ હોય, ત્યારે બાકીના હુડતાલીવાળાને તો શું પોઝિશન થાય? એ મહારાજ એ કેવું માગે કે જ્યારે બ્રાહ્મણને પણ અશુદ્ધ આહાર જો વિચલિત કરી નાખે તો બીજાના તો એવો સંકલ્પ નથી, અને એ અશુદ્ધ આહાર કરશે તેને વિચલિત કરી જ નાખશે, એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. માટે મહારાજ બ્રાહ્મણના ધર્મમાં લખ્યું, શુદ્રના ધર્મમાં ન લખ્યું, બ્રાહ્મણના ધર્મમાં લખ્યું. માટે ભક્તજનો, આપણે મહારાજના આશ્રિત હોવા છતાંય પણ આવો જ્યારે સંકલ્પ થાય ત્યારે આપણે સમજવું, શું સમજવું, આપણે પણ નાસ્તિકતા બાજુ જઈ રહ્યા છીએ. આપણને પણ મહારાજ મૂર્ખની ગણતરીમાં જ લે છે. આપણે જ્યારે શુદ્ધ આહાર કરવાની મહારાજ આજ્ઞા કરી અને એને એને એનું આપણને કાંઈ અસર ન થાય એમ માની અશુદ્ધ આહાર બાદ જ્યારે જઈએ ત્યારે સમજું મહારાજ પણ આપણને કઈ ગણતરીમાં ગણે છે? મૂર્ખની ગણતરીમાં. સમજાય છે? બહુ સમજાય જેવો પોઈન્ટ છે. અનભક્તો, ઉપાસનાની બાબતમાં પણ આવો આપણે કંઈક લોચો મારીએ છીએ. કાં તો મહારાજ ને બીજા અવતારો દે દે બધું હરખું લોચો લગાવી દઈએ છીએ, એ ખોટું છે. પુરુષોત્તમ નારાયણ તો પુરુષોત્તમ નારાયણ જ છે. પુરુષોત્તમ નારાયણ તો પુરુષોત્તમ નારાયણ જ છે. ડૉક્ટરોની કોન્ફરન્સ જ્યારે થાય ત્યારે એમએસસી હોય, એમડી હોય, અને એમબીબીએસસી બેઠા હોય, બીએસએમઈ હોય, ડીએસએમઈ હોય, અને કદાચ કમ્પાઉન્ડરો પણ અંદર હોય, અને પછી સભાપતિ ઊભા થઈ બધાની ઓળખાણ કરાવે, બધાની ઓળખાણ કરાવે. ઓળખાણ કરાવતા કરાવતા એમ કે આ સર્જન છે ફલાણ ફલાણ, ડૉક્ટર સાહેબ પોતે એમડી છે, સર્જન છે, બીજાનું નામ લઈ એમબીબીએસ છે, બીએસએમ છે, ડીએસએમ છે, આ સેવામાં જોડાયેલા એનો સ્ટાફ છે, કમ્પાઉન્ડર કદાચ ન કે, અને સાંભળનારા સમજી જાય કે આ કમ્પાઉન્ડર છે. સમજાય? એમ ભક્તજનો, શાસ્ત્રમાં પુરુષોત્તમ નારાયણ એના અવતારો, એને ઐશ્વર્યો જેમાં ગયા છે, માટે જેને ઈશ્વર સંબોધ, ઈશ્વર શબ્દથી સંબોધવામાં આવ્યા છે, એવા ઈશ્વરો છે, પણ દેવતાઓ પણ છે. આ બધાના વિભાગીકરણ છે, અને વિભાગીકરણ જેમ છે એમ કહો, સભાપતિ ઉભો થઈને એમએસ ને એમએસ કે એમ એમબીબીએસ નો એને હું દ્રોહ કર્યો? સમજાય? એમ એને એમબીબીએસ ડોક્ટરનો હું દ્રોહ કર્યો? માનો કે કમ્પાઉન્ડર છે ને એમ કીધું કે આ ડોક્ટરનો બધો સ્ટાફ છે, તો એણે એમાં એ સ્ટાફનો શું દ્રોહ કર્યો? વાત સમજ, શું દ્રોહ કર્યો? ઘણા લોકો આવું સમજે છે કે મહારાજને સર્વોપરી કહો એટલે બીજાનો દ્રોહ થાય છે. અમે દ્રોહ કરતા જ નથી. અમે જેનું જે લેવલ છે એ લેવલથી જ અમે એને જોઈએ છીએ, એ જ લેવલથી. કદી પણ આપણે અવતાર નથી કહેતા કે આ ભાવ બ્રહ્માદિક જેવા છે. કીધું ક્યારે? કે રામકૃષ્ણાદિક છે, શંકર જેવા ક્યારે કીધું? બ્રહ્મા જેવા ક્યારે કીધું? ન કહેવાય, નથી, નેવર. પણ અવતારોને એમે ન કહી શકાય, એ સર્વથી પર તત્વ છે અને એ જ પુરુષોત્તમ છે એમ પણ કહી શકાય નહીં. એમબીબીએસ ને કમ્પાઉન્ડર કોણ તો એનો દ્રોહ છે. એમબીબીએસ ને કમ્પાઉન્ડર કહો તો એનો દ્રોહ છે. તમે એમએસ એને ન કહો એમાં કઈ દ્રોહ નથી. એને તમે એમએસ ની ડિગ્રી નો આપો કઈ દ્રોહ નથી. તમે એમબીબીએસ ને બદલે તમે એને કમ્પાઉન્ડર કહો કે બીએસએમ ડોક્ટર છે એમ તમે કહો તો એનો દ્રોહ છે. એમ જેનું જે લેવલ છે એને એ લેવલથી જ જોવું, એ દ્રોહ અન્ય અવતારનો નથી. પણ ભગવાનના ભક્તો, ક્યારેક ક્યારેક ઉપાસનાના જોરમાં પણ એમબીબીએસને આપણે કમ્પાઉન્ડર કહેતો સમાજ જોઈએ છીએ ત્યારે મનમાં થાય છે કે જબરી ભૂલ કર્યા છે, અને એમ માને કે અમે જ ઉપાસના સમજીએ છીએ. અને પાછી ત્યાં સુધી સમજીએ, અમે જ્યારથી સિદ્ધાંત તોડ્યો ત્યારથી સંપ્રદાયમાં ઉપાસના સ્થાપના થઈ, એ પહેલાં ઉપાસના હતી જ નહીં એમ. તો ભગવાન સ્વામિનારાયણને, બ્રહ્માનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામી બધાનું કાંઈ ન હાલ્યું, કાંઈ ન કરી શક્યા, એમને વૈજ્ઞાન તમે ભારે જબરા ડાયા થયા. તે તમે ભગવાન સ્વામિનારાયણનો દાખલો સફળ કર્યો, નહીં તો નિષ્ફળ ભયો જાત આખો. યાદ રાખજો, એમ એસ સર્જન ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી MBBS કરીને પુકારનારે માર્ગ ભૂલ્યા છે, એમ ભગવાન પુરુષોત્તમ નારાયણને કદાચ MS કહી MBBS ડોક્ટરને કમ્પાઉન્ડર કહે છે ને, એ માર્ગ ભૂલ્યા છે. ભગવાન સ્વામિનારાયણને છોડીને અન્યનું ધ્યાન કરે એ માર્ગ ભૂલ્યા છે. અને વડતાલની અંદર હરિકૃષ્ણ માર્ગના દર્શન કરતા કરતા રાધા કૃષ્ણ આડો હાથ કરીને એ ભૂલ્યા છે, બે માર્ગ ભૂલ્યા છે. ભાગશાળી તો આપણે છીએ, કોના બાપની તાકાત છે રોમ જેટલી ખોટ કાઢી શકે? ભાગશાળી તો આપણે છીએ. ઉપાસના હોય તોય ભલે, આજ્ઞા હોય તોય ભલે, સિદ્ધાંત હોય તોય ભલે, કેટલી આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણની કૃપા હશે. આટલા જ્યારે ધૂંધવાયેલા વાતાવરણ અંદરથી આપણે પ્રસાર થવું પડતું હોય, એક તો અનેક વિવિધ ધર્મો છે, ક્રિશ્ચન, મુસ્લિમ, હિન્દુ, પારસી, એમાં હિન્દુ ધર્મ આપણને સમજણ કેટલા ભાગ્યશાળી. હિન્દુ ધર્મની અંદર પણ અનેક પ્રકારના વિધ સંપ્રદાયો છે, એમાં સ્વામિનારાયણ સંપ્રદાય આપણને સમજણ આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ અનેક પ્રકારના વિભાગો છે, એમાં મૂળ સંપ્રદાય આપણને સમજાણો આપણે કેટલા ભાગ્યશાળી છીએ. અને મૂળ સંપ્રદાયની અંદર પણ આપણું આપણા ભાગ્યમાં બધું ક્રીમ ભાગમાં આવ્યું, આચાર્ય પદ, સંતો, હરિભક્તો, આપણે કેટલા ભાગ્યશાળી છીએ. એટલા માટે પરમ પૂજ્ય લાલજી મહારાજના સાનિધ્યમાં મેં કહ્યું હતું, આપણે કેટલા ભાગ્યશાળી છીએ, આપણા પર ભગવાન સ્વામિનારાયણ કેટલા રાજી છે એની સ્વયં આપણને ખબર નથી, સ્વયં આપણને નથી ખબર, બહુ ભાગ્યશાળી છીએ. અહીંયા મહારાજ એમ કે વિધિ નિષેધને જે ખોટા કહે છે અને પાછા માયામાં તો તણાય છે, મહારાજ કે મૂર્ખ છે જે એમ કે રામકૃષ્ણ આદિ અવતારોને વંદન કરો તો તમને સ્વરૂપ સમજાણું જ નથી, અને પાછો પોતાના સ્ત્રી પુત્રને માટે તો ગાંડો થઈ ગયો હોય, અને ગાંડો થયો આટલું જ નહીં, કેટલાયને આઘી પાછી કરી નાખે, કેટલાયને આઘી પાછી કરી નાખે, કેટલાયના ગળા કરી નાખે, અને પાછો એમ કે રામકૃષ્ણ આદિ અવતારોને વંદન કરો તો દોષ લાગે, પહેલાં આ દોષને તો બહાર કાઢ, હે, કંઈકના ગળા કરી નાખ્યા છે, કંઈના લોહી તું પી ગયો છે, એમાંથી તો બહાર નીકળ. વાત કર્યા પછી પણ ભક્તો શુદ્ધ ઘીને બદલે અશુદ્ધ ઘી વાપરી અને લોકોની પાસે શુદ્ધ ઘીના રૂપિયા લઈને સર્વોપરી વાત કરે, પહેલાં તું એ તો લાઈન સીધી કરી, તારી વાંકી લાઈન તો સીધી કરી. ભક્તો કહેવાનો મતલબ એ લાઈન આપણે ન ચડી જઈએ, બાકી એમાં આપણે બીજું વધારે ઊંડું ઉતરવું નથી, નહીતર પાછા આપણે એ લાઈન જો ચડી જાય તો વાત સર્વોપરી એમને ઊભી રહે, લાઈન બધી બદલી જાય, ડબલું એમને રહે ને, કનેક્શન કપાઈ જાય, પછી ભલે તમે ઘૂમેડે રાખો ડાયલને, પર રિંગ વાગે. હે ભક્તજનું, ડબલું જરૂરી છે પણ સાથે એની સાથે લાઈન પણ એટલી જ મહત્વની છે, તો જ કોલ થઈ શકશે. એમ ભક્તજનું, મારીની સર્વોપરી નિષ્ઠા જરૂરી છે પણ એની સાથે આજ્ઞા, સિદ્ધાંતો, મારીની અભિરુચિ, ભજન બધું બહુ જરૂરી છે. આ બધું હશે ને ત્યારે અહીંથી આપણે કોલ કરીશું, અક્ષરધામમાં રિંગ વાગશે. હલો, કોણ? મહારાજ, તમારો ભગત, શું કામ છે? હવે ક્યારે આવો છો? વાડજન બેઠો છો? મહારાજ કે હમણાં આવું છું. પણ રિંગ વાગશે તો કહે છે ને, હે, અને હજી તો આપણે ફોન હેઠો મૂકીએ ન મૂકીએ ત્યાં તો મહારાજનું વિમાન આવીને ઊભું રહી જાહે. પણ પહેલાં તપાસ કરજો, ખાલી ડબલાને ઘૂમેડ ઘૂમેડ નથી કરતા ને આપણે, રિંગ તો વાગે છે ને, રિંગ વાગે છે પછી અક્ષરધામમાં વાગે છે ને, મહારાજને સંભળાય છે ને, રિંગ તો છેલ્લે જ્યારે ફોન બધા કરે છે ત્યારે વાગે છે. કોઈને વૈકુંઠમાં, કોઈને ગોલોકમાં હરખું સેટિંગ ન આવ્યું હોય તો, દેવતાન લોકમાં નીથી જો ખરાબ થઈ ગયો તો જમપુરી લોકમાં રિંગ વાગે, હાલો કોણ? ફલાણા ફલાણા, અરે બસ આવી જ છીએ. અને આવી હોય ને જાય માટે છેડા જોઈન્ટ કરવા અને એ પણ યોગ્ય જગ્યાએ કરવા. મહારાજ આગળ વધી રહ્યા છે. મહારાજ કે જે મિથ્યા જ્ઞાનનું કથન કરે છે એ તો મિથ્યા જ્ઞાની છે, નાસ્તિક છે. અને શંકરાચાર્ય તો જીવના હૈયામાં નાસ્તિક પણ આવી જાય તે તેની બીકે કરીને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે એ આદિ ઘણા વિષ્ણુના સ્તોત્ર કર્યા છે, તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિ જે ઘણા દેવતા તેના સ્તોત્ર કર્યા છે, જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે. અને વળી એમ કહે છે, જે જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી, મૂર્ખાઈમાંથી કહે છે. મારે કે શંકરાચાર્યએ પણ સ્તોત્ર કર્યા, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે, તો વિધિ તો કરી દીધો. મહારાજ કે ગણપતિ સૂર્યનારાયણ શંકર બધાના સ્તોત્ર કર્યા અને એનો પાઠ કરવાની આજ્ઞા પણ કરી, એટલે એણે વિધિ તો કરી દીધો. પછી ભલે જ્યાં પહોંચ્યા હતા ત્યાં સુધી જ વાત સમજાવી, પણ સમજાવી તો ખરી. ભક્તો નથી લાગતું, કોણ જાણે આ તો કેમ થયું, ઢળી ગયો અલૌકિક ઢાળ. કેવડા મોટા ગણાય જગતમાં, પણ સ્તોત્ર તો ગણપતિના કર્યા, શંકરના કર્યા, સૂર્યના કર્યા. સમજાય છે, સ્તોત્ર કામ કર્યા છે, એને રાજી કરવા માટે જ કર્યા છે. જ્યારે આપણે ભલે સ્વામિનારાયણ નામમાં શુદ્ધથી બોલું છું, ઉચ્ચાર અશુદ્ધિ છે એનું ભાન ભલે ન હોય, પણ મન હવે મહારાજ સિવાય ક્યાંય લાગતું નથી, કેટલા ભાગ્યશાળી છું એમ. ખરેખર બળભાગી છે. અને હજુ કહું છું, આ ભાગ્યમાં કદાચ આઘા પાછા રહેતા હોઈએ તો 95 પહેલું વચનામૃત ક્યારેક ખોલજો. મહારાજ કે અમારી આગળ તો શિવ બ્રહ્માદિક 48 રાંક જેવા છે. મહારાજ કે મેં તમને પ્રગટ મળ્યા છીએ, જોજો 48 રાંક કીધા મહારાજે. એક વાર નહીં, વચનામૃતમાં એક જ વચનામૃતમાં 3 વાર મહારાજ 48 રાંક શબ્દથી સંબોધ્યા. 48 રાંકો કામ કીધા ખબર, 48 કાળ પડેલો મહારાજના સમકાલીન સમયમાં. અને એ વખતે ભીમનાથની જગ્યા સદ્ધર હતી, એની પાસે કાળની અંદર અનાજ હતું, એટલે એ પછી જેની પાસે અનાજ ન હોય એને અનાજ આપતા હતા, શેર શેર ખીચડું આપે. અને પછી વાત પ્રસિદ્ધ થઈ એટલે કોઈ જગ્યાએ અનાજ હતું નહીં, લોકો હજારોની સંખ્યામાં પછી આવવા માંડ્યા. મોટી મોટી લાઈનો થાય, હવે મોટી મોટી લાઈનો થાય, સવારથી બપોર સુધી ઉભા રહે ત્યારે માણ કરી ખીચડું મળે. એમાં એવી ઘટના ઘટે પાછા, ભલા માણસો આપણે ખાલી પગે લાગુ હોય તો આમાં બળ્યો હોય, બીજાને ઘૂસ તો મારી બારી કાઢી નાખતો. બિચારો માણ 10 આઘાર્યા હોય ત્યાં પહોંચે ને ઘૂસ તો મારી બારી કાઢી નાખે, પછી બીજા ઘરવાનો દે, વળી પાછો છેલ્લે બિચારો આવે. એમ એ લાઈનમાં આવું કંઈક થતું હતું. મહેનત કરતા 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 માણ બિચારો અનાજ મળે પોઝિશન નિર્માણ થાય, નજીક આવ્યો હોય ત્યાં કોઈક બળિયાનો ઘૂસ તો લાગે, નદીના કાંઠે જ અપાતું હોય, ઘૂસ તો લાગે એટલે દડદડ તો બિચારો હેઠો જાય, વળી પાછો ઊભો થાય, બીજો ઈલાજ નથી, બીજો વિકલ્પ નથી, વળી પાછો લાઈનમાં ઊભો રહે. એમ 2-4 ફેરી ઘૂસતા ખાઈને ત્યારે માણ જે એક શેર ખીચડું મળે. મહારાજ કે અમારે આગળ ભાવ બ્રહ્માદી આવા છે. અને મહારાજે બહુ સરસ વાત લખી, મહારાજ કે આ વાતની ઘેટ તમારા જીવમાં જ્યારે ઉતરી જશે ત્યારે ઉત્તમ વિષય એ ઉતરતા જેવા અથવા ઉતરતા કરતા પણ ઉતરતા થઈ જશે. વિષય તમારે છોડવા નહીં પડે, છૂટી જશે. વિષય તો શું, પરંતુ સંસાર પણ મહારાજ કે તમારો છૂટી જશે. ગહનમાં ગહન જે આધ્યાત્મિક ક્ષેત્રનું સાધન છે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું, મહારાજ કે તમને બ્રહ્મચર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થશે. તમારા મનમાં એક કોડો ખાટ ન ઉઠે એ પોઝિશન નિર્માણ થઈ જશે. એટલે કહું છું, જાણે કે અજાણે, કોણ જાણે આ તો કેમ થયું, ઢળી ગયો અલૌકિક ઢાળ. આવડા મોટા ભગવાન મળી ગયા, એના કેફમાં રહેજો પાછા, શિબિર ભરીને જોજો પાછા, ગરબે રમવા જતા નહીં. જોજો શિબિર 10-10 દાડા સુધી ભરીને પાછા, લોટા તેડતા નહીં, નિવેદમાં પાછા જોજો, ગુડિયું નહીં વાળતા. એમાં વચનામૃત પીશો પીધા પછી ગુડિયું વાળે એને હવે વિકલ્પ નથી. સમજાય છે, હોસ્પિટલમાં ડૉક્ટર રજા આપી દે કે હવે આ કેસને તમે લઈ જાઓ, હવે અમને કાંઈ અપેક્ષા નથી તમારથી, થાય સેવા કરજો. પછી કોઈ પૂછે હવે કેમ છે, કાંઈ ચિંતાનું કારણ નથી, પતી જાહે. પતી જ જાય ને પછી. એમ ભક્તજનું શિબિર ભર્યા પછી, વચનામૃત પુરુષોત્તમ પ્રકાશ સાંભળ્યા પછી, આપણે હજુ ગુડી વાળતા જો બંધ ન થાય તો હવે કાંઈ ચિંતાનું કારણ નથી, પતી જાહે. સમજાય છે? માટે જોજો, ગુડીઓ નહીં વાળતા, કોઈની મોહબતે કરીને, કોઈની લાજે કરીને, કોઈની શરમે કરીને. અને ભક્તો શિબિરમાં એટલા માટે ખુલ્લે આમ ભગવાનની વાતો થાય છે. અને હું તો કહું શિબિર ભરજો જ, કારણ કે શિબિર સિવાય બાકી કથા પારણ તો સતત ચાલુ હોય, પણ ત્યાં સ્કૂલનો અભ્યાસ છે, ટ્યુશનનો નથી. શિબિર ટ્યુશનનો અભ્યાસ છે. અહીંયા જે પાઠ ભણાવવામાં આવે, એ પાઠ માણસો હજારો લાખો કદાચ બેઠા છે, પણ આ પાઠ જ્ઞાન નહીં ભણાવાય. માટે તમે તો આવ્યા જ છો, પણ તમે તો જવાના જ છો. કે રહેવાના, રહેવાના કીધું. જવાના ભલે હો, પણ જવાનું છે એ વાત ભૂલાઈ ન જાય એટલું ધ્યાન રાખજો. એક દાડો આ બધું છોડીને મારે જવાનું છે, એ જાઉં એ પહેલાં મારું કાર્ય પૂરું કરીને પછી જવું છે, આ વાતને ભૂલી ન જવાય. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, આ વાત જો ભૂલાઈ જશે તો જીવ ઉપર જુલમ થશે, જીવ ઉપર જુલમ થશે.
જેને ભગવાન નથી ઓળખાણા, નથી સમજાણા, એ તો બિચારો ખાલી પાછો જાય તો સમજી શકાય. પણ આપણે તો પુરુષોત્તમ નારાયણને વરવા માટે સંબંધ બાંધી અને લાડે કોડે જાનને લેતા ઢોલ નગારા વગાડતા વગાડતા લગ્નને માંડવે પગી ગયા, લગ્નને માંડવે પગી ગયા. અને પછી ફેરા ફેર્યા વિનાના પાછા જતા રહીએ તો કેવડું નાક કપાય તમે કહો તો ખરા. માટે જોજો, હવે ફેરા ફેર્યા વિના ખાલી પાછું ન જવાય. વાટ જોતા આવી મારે જાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન રે. હથે વાળો હરિ સંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. હથે વાળો કર્યા વિના રહી ન જાય, આ વાત સમજ્યા વિના અધુરાય ન રહી જાય. તમે કલ્પના કરો કેવા કેવા જ્ઞાનીને જે વાત નથી સમજી શકાણી, એ આપણે જેવા ગામડિયાના અભણ માણસોને ભગવાન સ્વામિનારાયણે દયા કરીને જ સમજાવી દીધી છે, દયા કરીને જ સમજાવી દીધી છે. ઓસાઈ પોઝિશન નિર્માણ થાય, પણ મહારાજ સિવાય હવે મન માને એવી પોઝિશન ન રહી, એ દયા કરીને જ ન રહી. અને યાદ રાખજો, હવે આ સ્થિતિમાંથી બહાર નીકળવું એ ફાવે એમે નથી ને પોસાય એમે નથી, એ ફાવે એમે નથી ને પોસાય એમે નથી, એ ગમે એમે નથી અને એ છોડાય એમ પણ નથી. એ જ ભગવાનની મોટી કૃપા છે. મહારાજ એમ કે જગતગુરુ શંકરાચાર્ય જેવા અનેક સ્તોત્ર બનાવી વિધિ બતાવ્યો, પણ સ્તોત્ર બનાવી બનાવીને ક્યાં સુધી? શંકર સુધી પહોંચ્યા છે, સૂર્યનારાયણ સુધી પહોંચ્યા. આ તો શિબિરમાં કહેવાય આવડી બુદ્ધિ પણ ભગવાનને આંબી ન શકી. આ જ વાત બતાવે છે, પરમ તત્વને પામવું એ જબરું કઠણ કામ છે, જબરું કઠણ કામ છે. ભગવાનની કૃપા વિના સ્વયં ભગવાન સંકલ્પ કરે ત્યારે શક્ય બની શકે. માટે પ્રથમના 51માં વચનામૃતની અંદર બહુ અદ્ભુત વાત બતાવી કે પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વતે જ થઈ શકે, પુરુષાર્થથી ન થઈ શકે. સ્વયં પુરુષોત્તમ નારાયણે આપણને શિલેખ કર્યા છે, યાદ રાખજો, આપણને શિલેખ કર્યા છે. અને આપણને શિલેખ કર્યા પછી આપણે ન રમીએ, આપણા ઉપર હજારો લોકોની દ્રષ્ટિઓ છે. ભલા માણસો, હજાર માણસોએ બેસ્ટમેન અને બોલર થવા માટે આમ ઇન્ટરવ્યૂ ભર્યા હોય, એની અંદરથી 12 જણા પસંદ થાય અને કેટલાય કોર્ટથી એને રમવા માટે મોકલે, હજારો લોકોની દ્રષ્ટિ એના પર મંડાઈ રહી હોય, લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે અને પછી ટીમમાં જઈને પહેલે બોલે આઉટ થઈ જાય, એ જોનારના હૃદય વિંધાઈ જાય કે ન વિંધાઈ જાય? ભગવાન સ્વામિનારાયણ અબજોમાંથી આપણને સિલેક્ટ કર્યા છે અને આ ધરતી પર ક્રિકેટ રમવા માટે મોકલ્યા છે, અને આપણે પહેલે બોલે જો આઉટ થઈ જશું, મારથી તમાકુ ન છૂટે સ્વામી.
હું તો ઘણો પ્રયાસ કરું છું પણ બીડી નથી છૂટતી. એ પહેલે બોલે આઉટ થઈ ગયો, ભલા માણસ બીડી ન છૂટે. આ સ્વામિનારાયણ ઓળખા જાય ને તો આખો સંસાર છૂટી જાય, ત્યારે બે તસુની બીડીનું ઠૂઠું ન છૂટે. એવી કાયરતા, એટલો બધો તું માયકાંગલો બની ગયો, એક બીડીનું ઠૂઠું ન છૂટે. સ્વામી, આમ તો ઘણા સમયથી સંકલ્પ થાય છે પણ સવારમાં ખાવા બેસું પછી એમ થાય છે ચા પી લઉં, નતર સંકલ્પ થાય છે ચા ન પીવી. આટલી બધી ગમારતા કે તું કેટલાય સમય સંકલ્પ કર અને સામે ચા આવે ને ગુડિયા વળી જાશ અને તું ચા પીતો થઈ જાશ. મોટા મોટા સંતોનો મત તો જુઓ, શ્રી હરિદાસ સ્વામી, જેતપુરના મોટા સ્વામી, ભગવાન જેવા સમર્થ સંત. એને એક દાડો અમે એમ કીધું, સ્વામી આ લુવાણા ભક્તો બધા આવ્યા છે. સ્વામી અરે ખૂબ એત વિસાવદન એ બધું બાજુને આવેલા, પણ આવે ત્યાંથી ઠાકોરજીને દર્શન કર્યા ન કર્યા, ચા 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 જ પુકારતા હોય. ચા થઈ ગઈ કેટલી વાર છે? ગરમ છે, ખાટી કરીશ, કડક કરીશ, ચા બરાબર છે? એટલે સ્વામીને એક દાડે કીધું, સ્વામી અંતમ કે કોને આ બધા ચા ચા કરતા જ આવે છે અને નિયમ અપાવો ને? ત્યારે સ્વામી કે ચા પીવેશ તો તમે એને હરિભગત કહો છો એટલે તમે જ કુસંગી છો, કે ચા પીવે એનું હરિભગત જ નથી માનતો. કે હવે આમાં તમારે જેમ સમજેમ સમજો અને જેવા નિયમ લેવા આવ્યા લેજો. મોટા સંતનો એવો મત છે ચા પીવે એને સ્વામી કે હરિભગત જ નથી માનતો. અને આપણે તો મોઢામાં બીડીને ઠૂઠું હોય તો હરિભગત મટવા તૈયાર નથી પાછા, કે બીડી પીધી તો હરિભગત મટી ગયા. ક્યારે મટીશ તું? પૂજા નથી કરતો હરિભગત મટી ગયો? ના ના રહ્યો. મંદિરે જતો હરિભગત મટી ગયો? ના ના છો ને એમને છો અડીખમ. તે લસણ ડુંગળી ખાવ તું હરિભગત મટી ગયો? હું ગાળું બોલું તો હરિભગત મટી ગયો? હું કોકને આગી પાછી કરી આવું તો હરિભગત મટી ગયો? કોકના ખેતરમાં પાથરા ઉપડી આવ્યો તો હરિભગત મટી ગયો? કોકના ગળા મેં કર્યા તો હું હરિભગત મટી ગયો? તું ઠામકો મટી ગયો, હરિભગત મટવાની ક્યાં વાત કરશો? તું ઠામકો મટી ગયો, તારા જીવ ઉપર તે જુલમ કર્યો છે, તારા જીવ ઉપર તે જુલમ કર્યો અને હરિભગત મટવાની વાત કરશો? તું ઠામકો મટી ગયો છો. ઠાકોરજી બીજી વાર તારો જયારે નંબર લાગશે 84 લાખમાં માણસ બનાવવાનું, ત્યારે ઠાકોરજી વિચારે ચડશે કે આને ફરીને બનાવું કે ન બનાવું, એટલો બધો તું મટી ગયો, તને ખબર નથી તું કેટલો મટી ગયો છો એમ. માટે ભગવાનના ભક્તો, હરિભક્ત જયારે બન્યા છીએ, ઠાકોરજી આપણે છેલ્લે કરીને મેદાનમાં રમવા માટે જ્યારે મૂક્યા છે ત્યારે ગજબ રમી બતાવીએ, ગજબ એવી સેન્સુરી લગાવી દઈએ, એવી સેન્સુરી લગાવી દઈએ એને જોતાની સાથે ભગવાન શ્રી હરિ તો રાજી થઈ જાય, પ્રેક્ષક તમામ રાજી થઈ જાય, તમામ મુક્તો રાજી થઈ જાય. વાહ વે વાહ, વાહ વે વાહ. એવું જીવન જીવવા માટે આ શિબિર છે. ભગવાન ભક્તો, હું તમને એમ નથી કહેતો તમે ધંધો બંધ કરી દો, હું એવું નથી કહેતો નોકરી છોડી દો, પણ નોકરી અને ધંધામાં જે ટાઈમ મળે એનો તો સદવ્યય કરો, એનો તો યોગ્ય ઉપયોગ કરો, એમાં તો ભજન કરો, એમાં તો સત્સંગ કરો. અને ખરેખર જો ભજન કરવું હોય, સત્સંગ કરવો હોય, તો ગમે એટલો બિઝનેસ ને ગમે એટલો ધંધો ને ગમે એવી નોકરી હોય તો એમાંથી કાંઈક ટાઈમ તો હોય જ છે. ગમે એવા ધંધા બિઝનેસવાળા વ્યક્તિ પણ અડધો કલાક કલાક ભગવાન જો ન ઓળખાણા હોય તો ટીવીના આગળ બેસી જ જાય છે. અને રશિયા જેને રસ લાગેલો છે એ વ્યક્તિ ક્રિકેટ આવતી હોય તો 3-3 દાડા સુધી નોકરીને રજા મૂકી દઈશ. ભલા માણસો, ભગવાન પામવા માટે રજા મૂકી દો, ભગવાન પામવા માટે શક્તિ ઠાકોરજી આપી છે ને ખોટી નહીં વેડફો. જ્યાં વાપરવાની છે ત્યાં વાપરો, જ્યાં વાપરવાની છે ત્યાં વાપરો. અને આ જગતના સુખ કદાચ પ્રાપ્ત કરો ને તમે લાખોપતિ ને કરોડોપતિ થઈ જાઓ, એ બહુ સામાન્ય વાત છે, એ ગૌણ પક્ષ છે. કમાવું ન કમાવું એમ નહીં, કમાવું, ધંધા કરવા, બિઝનેસ કરવા, ભણવું ગણવું, પણ એ ગૌણ વિષય છે. આપણો મુખ્ય વિષય શું છે? ઠાકોરજીને ઠાકોરજી આપણને આ બ્રહ્માંડમાં શા માટે મોકલ્યા છે એ વાતને યાદ કરો. આપણને ભગવાને મુક્તિને માટે મોકલ્યા છે. વચ્ચેના વ્યવધાન આવે ને એક બાજુ કરતા જવા પડે, બધું કરવું પડે, પણ મુખ્ય લક્ષ્ય તો આપણો મુક્તિ છે, ભગવાનને રાજી કરીને ભગવાન પામી જવાનું. આ તો ઘટના ઘટી કે ઘરવાળાએ 50,000 નું બંડલ ખીચામ નાખીને કીધું, જાઓ તમે રાજકોટ જાઓ અને 3 તોલાનો સોનાનો હાર કરાવતા હોવ, દીકરાનું લગ્ન છે, અને હાર કરાવવા માટે ગયા. પણ દુકાને જાતા જાતા વચ્ચે મૂળા ભળી ગયા હારા, હાથ હાથના લાંબા, અને મૂળા મનમોહી ગયું, ભારે જબરા મૂળા છે અને હાવ સસ્તા છે. લીધા મૂળા ફાટ ભરીને પાછા આવ્યા. અરે મૂળા તો જોવો કેવા સરસ મૂળા, હાથ હાથના મૂળા, અરે હાવ મૂળા, અરે બહુ સરસ મૂળા, હાવ તાજા તાજા મૂળા છે. હજી વાડીએથી ખેંચીને આવ્યો તો પેલો મેં લઈ લીધા. કદાચ ઘરના બધા સભ્યો સાંભળશે, પણ એ બધું સાંભળ્યા પછી તરત પ્રશ્ન કરશે, હારનું શું થયું? લે હાર તો ભૂલી ગયો. અરે મૂરખ, તું હાર ભૂલી ગયો? તને હાર લેવા મોકલ્યો તો મૂળા લેવા નહોતો મોકલ્યો. એમ ભગવાનના ભક્તો, ઠાકોરજીને આગળ એમ કહેશો, અમારે આવું કામ હતું, આવું કામ હતું, આવી પ્રવૃત્તિ, આવી પ્રવૃત્તિ, એ બધી જ પ્રવૃત્તિ મૂળામાં આવશે. ઠાકોરજી છેલ્લે પ્રશ્ન પૂછશે નિર્વાસનિકપણાનો, મહારાજ તો ભૂલી જ ગયો હોવ કે મારે નિર્વાસનિક થવાનું છે, એ વાત તો મને યાદ જ ન રહી, તમને રાજી કરવાની છે વાત તો હું ભૂલી જ ગયો. ત્યારે ઠાકોરજી એમ કહે છે, તને બે શિંગડા ખાલી બનાવતા હું ભૂલી ગયો. તું જેમ નિર્વાસનિક થવાનું ભૂલી ગયો, તું જેમ મારું ભજન કરવાનું ભૂલી ગયો, એમ હું પણ તને બે શિંગડાને પૂછડું કરવાનું ભૂલી ગયો. બસ આટલો જ ફેર રહ્યો, બાકી તારામાં અને એનામાં કાંઈ ફેર ન રહ્યો. માટે ભગવાનના ભક્તો, કમર કસીને ચાચ્યો, કમર કસીને જીવની પાસે ઠાકોરજી આપેલી અદભુત તાકાત છે. તારે નિશાનને પાડી દે એમ છે, તારે નિશાનને પાડી દે એમ છે. પ્રતિલોમ વૃત્તિ કરી ભગવાનનું ધ્યાન ભજન કરતા શીખજો. ગમે એટલી પ્રવૃત્તિ પછી પણ હળવા ફૂલ રહેશો અને જીવન જીવવાનો બહુ આનંદ આવશે, બહુ આનંદ આવશે. અને આપણે સાચે માર્ગે છીએ, ખોટે માર્ગે, કોઈની પાસે પ્રણામપત્ર લાવવાની લેવાની જરૂર નથી. આપણું અંતર કબૂલ કરશે, આપણો હૃદય કબૂલ કરશે કે તું કયા પથ ઉપર જઈ રહ્યો છો. અને હૃદય જે પ્રમાણ આપે, પ્રમાણપત્ર આપે, કોઈ ન આપી શકે, કોઈ ન આપી શકે. કારણ કે આપણું હૃદય જે આપણા જીવનને જાણે છે, એક ભગવાન સિવાય એટલું બીજું કોઈ જાણતું નથી. માટે હૃદય જે દાડે એમ કહી દે કે તને અક્ષરધામમાં જતા કોઈ નહીં રોકી શકે, પછી કાળ માયા કર્મો કોઈની તાકાત નથી કે આપણને રોકી શકે. હૃદય હા પાડી દે, બસ એવું જીવન દિવ્ય બનાવી નાખશો. આવો અવસર મળ્યો છે દિવ્ય જીવન જીવવાનો. મહારાજ બહુ સરસ વાત કે, મહારાજ કે અવાંતર મહારાજ એવું કર્યા, તમે કેટલા ભાગ્યશાળી છો, તમને હું મળ્યો, હું ઓળખાણો છું. બાકી મહારાજ કે વિધિ નિષેધને ખોટા જે કહે છે એ તો નાસ્તિક છે. અને મહારાજ કે જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વન વિશે જડબર્થ શ્રેષ્ઠ છે, ને જેટલા પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વન વિશે જડબર્થની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડબર્થ તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથી પ્રીતિ થાય તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા ચાર પગને ટૂંકી પૂંછડી ને માથે નાની શિંગડીઓ એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું તેનું કારણ એ છે જે શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થયો અને ભરતજીએ દયા કરીને મૃગલામાં પ્રીતિ કરી તો તે પોતે મૃગલું થયા. માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગ કરીને તો ભૂંડું જ થાય છે અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્સ્વરૂપ એવા જે ભગવાન ત્યાંનો પ્રસંગ કરે તો પવિત્ર થઈને અભયપદને પામે છે. મહારાજે ક્રોસ બે દ્રષ્ટાંત આપ્યા વિધિ નિષેધના પાલન માટે. ક્રોસ દ્રષ્ટાંત, પહેલી તો વાત મહારાજ ભરતજીની કરી. ભરત કેટલા બધા શ્રેષ્ઠ હતા, એનો જીવ કેટલો બધો બળ્યો હશે. જળવર્ત યોનિમાં એવી સાધુતા પ્રાપ્ત કરી, મારી કેવી સાધુતા ગોતવી કઠણ પડે. એના એ જ ભરત આગલા જન્મમાં ઋષભદેવ ભગવાનના દીકરા હતા, કેવો ત્યાગ વૈરાગ્ય હતો, ભગવાનમાં પ્રીતિવાળા હતા. તોય પણ ભરતજીએ પ્રીતિ કરી, કેનામાં? મૃગલામાં. આશ્ચર્યની વાત તો એ છે, માણસને બંધાવવાની પ્રકૃતિ છે પણ બંધાવવાના માધ્યમ મહદઅંશે બે છે. કાં તો સ્વાર્થ હોય તો માણસ બંધાય, કાં તો આશક્તિ હોય તો માણસ બંધાય. બે જ તત્વો બાંધી શકે. મહારાજ ભરતજીને વચનામૃતમાં સાત ફેરી લઈ આવ્યા છે. કેટલી વાર એ તમને ખબર જ હશે ને. સાત ફેરી મહારાજે ભરતજીનું નામ લીધું, તમને ખબર જ હશે ને. કેમ બોલતા નથી, કેમ બોલ્યા નહીં? નહીં ખબર મોરારભાઈ? નહીં. રશિકભાઈને ખબર છે? નહીં. લાલજીભાઈની ખબર છે? આ મોટેરાને ખબર જ હોય ને ભલામણા. નહીં. હિંમત ભગતને ખબર છે.
સાત ફેરી ભરજી નાખ્યાને મહારાજ વચનામૃતમાં લાવ્યા છે.
લાવ્યા આટલું જ નહીં, ખબર શું કામ નથી, ખબર
ખબર રાખી છે ક્યાં ખબર હોય,
અને ક્યાંથી રાખી કે આપણે પછી કેટલી બધી બીજી ખબરો રાખવાની છે, આ બધી આપણે ક્યાંથી રાખીએ, કે
ધંધાની ખબર રાખવાની, પરિવારની ખબર રાખવાની, રૂપિયા કમાવાની ખબર રાખવાની, જરૂર પડે તો ક્યારેક કાતર મૂકી દેવી પડે એની ખબર રાખવાની,
કેટલી ખબરો રાખવાની. હવે એમાં નાની ખબર કદાચ નો રે ફરક શું પડે, કેટલી બધી ખબર રાખીએ છે.
નથી લાગતું ભક્તજનો આપણે થાપ ખાઈ રહ્યા છીએ, જે ખબર રાખવાની છે એ જ નથી રાખતા, બાકી બધી આખી દુનિયાની રાખીએ છીએ.
અને પાછું એમ નથી થતો કે હવે ખબર રાખવા મંડી પડવું છે.
60-60 વર્ષે નવા નવા પ્લાનો કરવાનો સંકલ્પ થાય, બોલો 60-60 વર્ષે.
અને માનો ક્યારેક ધંધો બિઝનેસ અટવાણો હોય તો માણસ સીધું કરવું પડે, પણ ધમધોકાર ધંધો હાલતો હોય ને વર્ષે 2 કરોડ કમાતા એના મનમાં થાય હજી બરાબર મોકો છે ને સિઝન છે, તો જરાક ધંધો વધારી દઉં તો બીજા 2-5 કરોડ થઈ જાય, મોસમ બરાબર જામીશ ને. કાળુભાઈ
જો તો ખરા, તૃષ્ણા તણુ જળ અગાધ દિશે, અગાધ દિશે. એમાંથી બહાર નીકળી જવાય ને તૈયામાં ડૂબકી મરાય એમ છે. આમાંથી ડૂબકી મારવું, હજી તો આપણે કાંઠે ઊભા છીએ. ક્યાં ઊભા છીએ? કાંઠે.
ભલા માણસો, ડૂબકી માર્યા પછી આનો આનંદ એવો છે એમાંથી બહાર નીકળી ન શકાય. કોઈ કાંડું પકડે ને તો કાંડું છોડાવી દેવાય એવો આનો આનંદ છે. તુમ સંગ જોડી પ્રિયા, અબ કોન સંગ જોડું રે, તુમ પ્રીત તોડે મગર મેં ના તૂટે રે, એ આનો આનંદ છે.
પણ આપણે ધૂબકો જ નથી મારતા ને,
કોક તરતો એને જોઈને તાળીઓ પાડી છે, પણ ખાલી તાળીઓ પાડ્યા કામ પતે એવું નથી.
બધે તાળી થોડી હાલે,
હે? તાળીએ પાડ્યા કામ પતે એમ નથી, આ કાર્યનો પ્રારંભ કરી દે ને ત્યારે કામ પતે એમ છે. આ તો મરજીવાનો માર્ગ છે, આંખ વીચીને ધૂબકો મારી દે એનું કામ છે, મરજીઓ બને એનું આ કામ છે.
પણ આપણે તો કેટલા વર્ષ સત્સંગમાં વ્યાઈ ગયા, કેટલા વર્ષ, આ ચોથી તો શિબિર ભરો છો,
ચોથી કે કેટલામી,
હા 14મી, હું ભૂલી ગયો.
તેમ કઈ પહેલી વાર આ નથી કીધું કે વરજીનું આખ્યાન 7 ફેર લખવાનું, એમ કઈ પહેલી વાર નથી કીધું.
મહારાજ કે મેં કહ્યું 100 વાર ને તમે સાંભળ્યું 100 વાર,
પણ તો સુરત નથી એટલા માટે મહારાજ કે સાંભળ્યું સર્વે ફોક થાય છે,
સાંભળ્યું શીખ્યું સર્વે ફોક.
હજી પાછી કાંઈ તમે ફેરફાર નથી કરવાના, હા ફેરફાર કરવાનો હતો હોય તો ભલામણ આખું અંગ બદલી જાય, ત્વરિત માણસ થઈ જાય, ત્વરિત ઠેકડે ચડી જાય માણસને, ફેરફાર કરો ઠેકડે ચડી જાય, ઠેકડે એમ એક શબ્દ સાંભળે ઠેકડે ચડી જાય, એક શબ્દ સાંભળે. યાદ કરો જગન્નાથપુરીના મહંત, જગન્નાથપુરીના મહંત હોય અને મંદિરમાંથી બહાર નીકળતા હોય અને કેટલાક ભેગધારીઓની ટોળકી બેઠી હોય અને વાત કરતા હોય ગુજરાતની ધરા પર જીવન મુક્તા કોઈ થયા છે અને સ્વામીના નામથી પ્રસિદ્ધિને પામ્યા છે, દુનિયાને ભગવાન તરીકે પુકારે છે, અને શબ્દ જ્યાં મોઢામાંથી નીકળે અને પ્રકાશ થાય, શબ્દ નીકળે અને પ્રકાશ થાય, શબ્દ નીકળે અને પ્રકાશ થાય, અને જગન્નાથ મંદિરના મહંતે નક્કી કર્યું બસ આ જેનું નામ આજ મારે કાને સંભળાઈ રહ્યું છે એનું નામ મોઢામાંથી નીકળે અને પ્રકાશ થાય ને પામે છૂટક્યો છે એમ. ન જોઈએ જગન્નાથપુરીની મહંતાએ ફેંકી દીધી, ઉલાળી નાખી મહંતાઈને, અને ક્યાં જગન્નાથપુરી પૂર્વમાંથી હાલી નીકળ્યા અને ફરતા ફરતા ગુજરાતની ધરા ઉપર આવ્યા, ભગવાન સ્વામિનારાયણને શોધી કાઢ્યા અને ભખો ભાખે દંડવટ કરી મહંતાને ઓગાળી નાખી, કૃપાનાથ મને તમારો સાધુ કરો, મને તમારો સાધુ કરો. ભગવાન સ્વામિનારાયણ કે તમે મોટી મોટી મહંતાઓ કરી છે, તમે અહીંયા માન અપમાન ન સહન કરી શકો, તમને કઠણ પડશે, અરે કૃપાનાથ જિંદગીમાં કોઈ ફરિયાદ નહીં આવે કે આ વાત મને કઠણ પડી, આ કોઈ મને વધ્યું, આ મને કોઈ ધક્યું, આ જગ્યાએ ગયા મારું અપમાન થયું, આ જગ્યાએ મને ગાળો દીધી, અહીંયા ગયા તો માર પડ્યો, આ જગ્યાએ અમારા લુખા ગોળા ખાવા પડ્યા, આ જગ્યાએ લુખાઈ ન મળ્યા, મારા જિંદગીમાં ફરિયાદ નહીં આવે, કૃપાનાથ મને તમારો સાધુ કરો. મારે કે સાબાશ સાબાશ. અને પછી મહારાજે માથે રહેલી જટાને ઉતરાવી સાધુ કરી મોટા નુષ્યાનંદ સ્વામી નામ ધારણ કરાયું. એમ માથું હલે મેળ નહીં પડે, જે દાડે હૃદય હલવા મળશે, હૃદય હલવા મળશે, હૃદય જયારે કાંપવા મળે, ક્યાં હુંધ્યા વિષયના ચૂથણામાં પીડ્યો રહીશ, ક્યાં સુધી. એમ અબજો જન્મ સુધી ચામડા ચૂથ્યા, ચામડા ચૂથ્યા છે, કોઈ દાડો પ્રભુ પામવા માટે લગ્ન લગાડી નથી, ક્યાં સુધી આમાં ખૂદતો રહીશ. હૃદય જયારે ઝણઝણાટી બોલાવા મળશે, તે દાડે ભક્તજનો મહારાજને નાપડે દૂરી પણ છે જ નહીં. અને કરવું પડશે, આજ સમજે તોય ભલે, અબજો જન્મ પછી સમજે તોય ભલે, સમજવું જ પડશે, સમજવું જ પડશે. મહારાજ કે સમજાય વિના છૂટક્યો જ નથી. માટે જોજો, શિબિરમાં આવ્યા છો, વાતને યાદ રાખજો. મહારાજે સાત સાત વાર ભરતના આખ્યાનને યાદ કરીને મહારાજ કે ભરજીનું આખ્યાન ચમત્કારી આખ્યાન છે, ચમત્કાર કીધો. ચમત્કાર કોને કહેવાય? ન ઘટે ઘટના ઘટી જાય, શું કહેવાય? ચમત્કાર કહેવાય. ત્રણ જણે રસોઈ હોય, 300 માણા જમી જાય, પછી ન કે ચમત્કાર સર્જાઈ ગયો. ભરતજીના જીવનમાં પણ કંઈક ચમત્કાર સર્જાઈ ગયો. શું ચમત્કાર? તો મહાજબરા વૈરાગી, અજનાબખંડ દેશનો ત્યાગ કરે, તમામ સંપત્તિનો ત્યાગ કરે, રાણીઓ કોરોનો ત્યાગ કરે, આવો મહાવૈરાગી પુરુષ, ભગવાનમાં અતિ પ્રેમી પુરુષ, આંખ વેચીને ધ્યાનમાં બેસે તો 8-8 દિવસ સુધી આંખ ન ખોલે, મહાપ્રેમી મહાવૈરાગી, બંધન સ્વાર્થી માણસને થાય, બંધન આશક્તને થાય, પણ વૈરાગ જાયું ઉભો રહે ત્યાં આશક્તિ સંવિત ન બની શકે. જે પ્રભુ પ્રેમ જ્યાં પ્રગટ થઈ જાય ત્યાં માણસને પદાર્થ બાંધી ન શકે. આશક્તિથી પર અને સ્વાર્થથી પર. પણ તેમ છતાંય મહારાજ કે દયાને લઈને બંધનને પામ્યા. આશક્તિ સ્વાર્થ સિવાય ક્યારેય પણ બંધન ન હોય, પણ ભરતને તેમ છતાંય બંધન થયું. માટે મહારાજ કે એ ચમત્કારી કથા છે. શું ચમત્કાર? મહારાજ કે દયામાં ભરજી વહી ગયા. અને કેવા વહ્યા? કેવા વહ્યા? ભગવાનના પુત્ર મટીને મુગલાનું બચ્ચું થવું પડ્યું, મુગલાનું બચ્ચું. મહારાજ એ વાત વિધિ નિષેધને સમજાવવા માંગે છે. મહારાજ કે દયાય પણ ભગવાનને છોડીને જો બીજી જગ્યાએ થઈ છે તોય બંધન થયું. ભગવાનના ભક્તો, દયા જરૂર કરજો, પણ દયા કરીને પછી આઘા રહેજો. ભરજીએ દયા કરી, યાદ રાખજો કે ભૂલ નહોતી કરી. ભરજીએ દયા કરી, શું ભૂલ કરી હતી? અને તમે વિચારો, એ જ કે આપણે તો એ જ નિર્ણય લેવો પડે. ભરજી જેવા મહાવિભૂતિ પુરુષ, એક મહાપરમહંસની પંક્તિમાં શોભી શકે એવા મહારથી પુરુષ જળની અંદર ઉભા રહે અને જ્યારે અંજલિ પાણીને આપતા હોય અને પોતાને કાને સાવની ત્રાડ સંભળાય, ભયભીત બનેલું મૃગલું બિચારું પ્રાણ બચાવવા ભાગે અને પુનઃ જ્યારે ત્રાડ સંભળાય ત્યારે પ્રાણ બચાવવા માટે ભાગેલું મૃગલું જ્યારે સ્લાંગ મારીને સામે કાંઠે જાય અને મધ્ય ભાગમાં પોતાનું બચ્ચું સ્રવી જાય અને શ્રવેલું બચ્ચું ભરતજી બધું દ્રશ્ય જોઈ રહ્યા છે અને શ્રવેલું બચ્ચું પોતાના હાથમાં જ્યારે આવે ત્યારે ભરતજી જોઈને ફેંકી દે અને ફેંકી દે તો શું ભરતજીએ પોતાની સજ્જનતા જાળવી કહેવાય? ભરતજીની ફરજ હતી, ભરતજીની ફરજ હતી એ બચ્ચાને લઈ લેવું. ભરતજીએ બચ્ચાને લીધું એમાં જરાય એને ભૂલ કરી નહોતી. પડ્યા કાંઠા ઉપર આવ્યા તો મૃગલીનું બચ્ચું મરી ગયું હતું, મૃગલી મરી ગઈ હતી. કાંઠા ઉપર આવ્યા તો મૃગલી મરી ગઈ હતી. આ બચ્ચું બિચારું નાનું હતું, એનો ઉછેર જો કરવા બનાવો તો મૃગલીનું બચ્ચું મરી જાય. માટે ભરજી પોતાની કુટિયામાં લઈ આવ્યા. એ ભરતજીની જરાય ભૂલ નહોતી. ભરતજી કુણા કુણા ડોકલા એને ખવડાવતા હતા, એ ભરતની જરાય ભૂલ નહોતી. એની ફરજ નિભાવતા હતા, પણ તકલીફ એ થઈ ફરજ નિભાવતા નિભાવતા અનુસંધાન ન રહ્યું, ફરજ આશક્તિમાં પલટાઈ ગઈ. બસ એ આશક્તિ ભરતનો મોક્ષ બગાડી નાખ્યો. અને ફરજ અને આશક્તિની રેખા એટલી બધી પાતળી છે, એટલી બધી પાતળી છે, અંતર્દ્રષ્ટિ કર્યા વિનાના માણસને દેખાતી જ નથી. આપણે એમ જ માનીએ છીએ, મારી ફરજ છે, મારી ફરજ છે, છોકરા ભણાવવા મારી ફરજ છે, ફરજ જ છે ને, છોકરા વરાવ પરણાવવા મારી ફરજ છે, ફરજ જ છે.
પણ ફરજ ક્યારે આશક્તિમાં પલટા જાય, એનું અનુસંધાન નથી રહેતું, અને નથી રહેતું એ જ મોક્ષ બગાડે, ફરજ નથી બગાડતી. એવું છે કે ભાઈ જેને ઘેરે છોકરા છે અને જે છોકરાને ભણાવે છે, પરણાવે છે, એનો મોક્ષ નથી થવાનું ક્યાંય લખ્યું છે? ક્યાંય નહીં. અને મોક્ષ બગાડતું પણ નથી. પણ ધંધો કરે, બિઝનેસ કરે તો મોક્ષ બગડી જાય, ક્યાંય લખ્યું નહીં. પણ એમાં જ્યારે આશક્ત થવાય છે ત્યારે મોક્ષને બગાડી નાખે છે. પણ ફરજમાંથી આશક્તિમાં જ્યારે આપણે આમ કન્વર્ટ થતા હોઈએ ત્યારે આપણને કોણ કહે, કોણ કહે કે તું ખોટી જગ્યાએ કન્વર્ટ થઈ રહ્યો? કોણ કહે? સત્સંગ એક જ કહે. ભરતજી જ્યારે ફરજમાંથી આશક્તિમાં કન્વર્ટ થતા હતા એ વખતે એને જો જરા કોઈ કે ઘૂસતો માર્યો હોત, જરા કોઈ અડી ગયો, ભરત આ શું કરો છો, તો ભરતજીનો ઇતિહાસ કાંઈક જુદો લખાઈ ગયો હોત. અને માટે ભગવાન સ્વામિનારાયણ મધ્યના 54માં અંત્યના બીજામાં એમ કે મેં સત્સંગથી જેટલા રાજી થાય છે એટલા કોઈ માધ્યમથી થતા નથી. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદની અંદર દ્વાદશમાં અધ્યાયમાં અંદર ભગવાન કૃષ્ણ પણ એમ કે હું જેટલો સત્સંગને આધીન બનું, એટલો કોઈ દાન કરે, વ્રત કરે, તપ કરે તો એટલો આધીન બનતો નથી. એનું કારણ જ એ છે જીવાત્માને સતત સત્સંગ જાગ્રત રાખે, સતત જાગ્રત રાખે છે, રખે ચોલું ન આવી જાય, ચોલું ન આવી જાય. અને ભક્તજનો, માણસને જ્યારે કોઈ ઝેરી જનાવરે ડંખ માર્યો હોય પછી એને જીવતો રાખવા માટે એને જાગ્રત રાખવો બહુ જરૂરી હોય છે. યાદ રાખજો, એને જીવતો રાખવા માટે એને જાગ્રત રાખવો બહુ જરૂરી હોય. એને જો કોઈ જાગ્રત ન રાખે અને જો ઊંઘમાં જતો રહે તો પછી સદૈવને માટે એ જાગ્રતમાંથી ઊંઘમાં ગયો એટલો નહીં, ઉકલી જ જાય. એને સતત જાગ્રત રાખવો પડે. તો નથી લાગતું આપણને પણ માય એવી ફેણો મારી, એવી ફેણો મારી છે, અને પંચવિષનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયું છે, અને પછી આપણે કસકસાટ ઊંઘી જવું છે, અને પાછો મોક્ષ જોઈએ છે, ક્યારે બને? આપણને નાગણે, માયારૂપી નાગણે ફેણો મારી, આખા શરીરમાં પંચવિષનું ઝેર વ્યાપી ગયું છે. આંખને નહીં જોવાનું જોવું છે, કાનને નહીં સાંભળવાનું સાંભળવું છે, જીવવાને નહીં સ્વાદ લેવાનો સ્વાદ લેવો, ત્વચાને નહીં સ્પર્શ કરવાનો સ્પર્શ કરવો છે, નાશિકાને નહીં ગંધ કરવાનો ગંધ લેવો છે. ત્યારે ભક્તો આપણે આવા ઝેરની સાથે એમાં લુપ્ત થઈ રહ્યા, મને ઊંઘી રહ્યા છીએ, ત્યારે આપણને જગાડતું કોણ રહે? બસ સત્સંગ જ. સત્સંગ સતત ઘૂસતા મારતું રહે, સતત ઘૂસતા મારતું રહે. ગોપીચંદ બાજંદને પણ જો ઘૂસતો ન લાગ્યો તો આવડા મોટા ત્યાગના કરનારા એ પણ એક ખીતી માટે બે જણા ઝઘડતા હતા સંન્યાસી થયા પછી. ઓલે કે હું જોડે ટીંગાડું, ઓલો કે હું ટીંગાડું, ઓલો જ્યાં ટીંગાડે ને તે બીજો ઉતારી લે, ઓલો ટીંગાડે તો ઓલો ઉતારી લે. એ વખતે કોઈ ફળિયું નારી વાળતી હતી, આ દ્રશ્ય જોતાની સાથેનો મોઢામાંથી શબ્દ નીકળ્યો, અરે મરો ને ભૂંડ્યાઓ, તમારા કરતા ધન્યવાદ પેલા બાજનને અને ગોપીચંદને નહીં, જેણે હજારો ગામડાઓના રાજ્યનો ત્યાગ કર્યો, 52 લાખ માળવાનો ત્યાગ કર્યો અને સંન્યાસી થયા. તમે એક ખીતીને છોડી શકતા? શું કામ સાધુ થયા? એક જ શબ્દ એ ગોપીચંદ બાજનને જગાડી દીધા. પછી તો બે માંથી એક ઉપર નો ટાંગી. અને માનો એ એક શબ્દ નો પડ્યો હોત તો નથી લાગતું ભરતવાળા કરતા ભૂંડી થાત. એ તો મૂળ તો રાજવી હતા, ક્ષત્રિય હતા. એ મરત તો ખરા પણ બથોબથ બાધીન મરત, સમજાય? મરત બાધીન નથી મર્યા, બાધીન નથી બગડ્યું, એટલે તો બાધીન બગડ્યા. પણ એક જ શબ્દ એને ઉગારી દીધા, એક જ શબ્દ. એટલા માટે મહારાજ વિધિ નિષેધનું પ્રતિપાદન કરે. મહારાજ કે દયાએ કરીને પણ ભગવાન શિવા અન્યમાં પ્રીતિ કરી તો ભરતને બંધન થયું. કેવી પ્રીતિ? આશક્તિની સાથે. આ જ વાત મહારાજે અંત્યના 17માં પણ લખી છે. મહારાજ કે ભગવાન સિવાય અન્ય જગ્યાએ જે પ્રીતિ છે એ જ ભગવાનના ભક્તની મોટા મોટું પાપ છે. માટે મહારાજ એક દ્રષ્ટાંત પૂરું કર્યું કે દયાએ કરીને જો પ્રીતિ કરી તોય મોક્ષ બગાડી નાખ્યો. મહારાજ કે વેદાંતિ એમ કે છે કે બધું હરખું જ છે, કાંઈ ભેદ નથી, તો ભરતજીએ જે પ્રીતિ કરી એમાં અને ભગવત તત્વમાં ફેર નથી, તો ભરતજીએ દયાએ કરીને પ્રીતિ કરી તોય મોક્ષ બગડ્યો, ગોપીઓએ તો કામનાએ કરીને ભગવાનમાં પ્રેમ કર્યો તો મોક્ષ સુધરી ગયો. બે એક જ જો હોય, બે એક જ હોય તો મોક્ષ તો ગોપીનો પહેલો બગડવો જોઈએ. કામનાએ કરીને પ્રીતિ કરી હતી,
ભરે તો દયાએ કરીને પ્રીતિ કરી હતી, દયાએ કરીને જો પ્રીતિ કરી પણ માયામાં કરીને મોક્ષ બગાડે, તો આ શક્તિએ કરીને જો પ્રીતિ કરી હોય તો મહારાજ કેની દશા શું થાય. અને ગોપીઓએ કામનાએ કરીને ભગવાનમાં પ્રેમ કર્યો, એને જ્ઞાન પ્રગટ થતા, એને જો જ્ઞાનની સાથે પ્રીતિ કરી હોત તો ગોપીઓની કામનાએ કરીને પ્રીતિ કરી તોય વાહ વાહ થાય છે, એને નિર્મળ પ્રેમની સાથે પ્રીતિ કરી હોત તો ગોપીઓને સ્થાન શું મળત. માટે મહારાજ કે જે એવી વાતો કરે છે કે આપણે તો બધું હરખું જ છે, બ્રહ્મ એક સભર ભર્યો છે, માને ભગવત તત્વ આપણે સ્વયં ભગવત તત્વ છે, જે દેખાય બધું ભગવત તત્વ છે એમ માનીને જ્યાં ઠીક પડશે તે પ્રીતિ કરશે, મારા કે મોક્ષ બગશે. આ પ્રીતિ કરો પણ એમાં સમજણ રાખો, એમાં સમજણ રાખો કેવી, કે આની અંદર મારો ભગવાન બિરાજમાન છે, માટે એમાં પ્રેમ કરું છું, દ્વેષ નહીં એમાં પ્રેમ કરું, ભગવત તત્વને પ્રેમ કરું છું, ભગવાનની કૃતિ છે, આ ભગવાનની કૃતિ છે એને હું પ્રેમ કરું, ઝાડ પહાડ આ ભગવાનનું દિવ્ય સર્જન છે હું એને પ્રેમ કરું છું. માને એ દ્રશ્ય જે દેખાય છે એમાં જે પ્રેમ કરું છું, એના કરતાં એ દ્રશ્યના સર્જનહાર જે છે એને હું જાણીને એમાં પ્રેમ કરું છું, એની કૃતિને હું બિરદાવું છું, એના સર્જનને હું બિરદાવું છું. ધન્ય છે, ધન્ય છે, તમે અદભુત કૃતિ સર્જી છે મહારાજ. કે તો બંધનને નહીં પામે, કાર્ય કરતા કારણને પકડશું તે દાડે મેળ પડી જશે. કાર્યમાં નહીં મચમચ કરો, કારણ સુધી મહારાજ કે પહોંચવું પડશે. મહારાજ અહીં એક બે વાત કરી તમારો સંશયનો એટલે માટે કહી દઉં. મહારાજ કે ગોપીએ ભગવાનને પ્રાર્થના કરી કે અમને તમારું નિર્ગુણ ધામ દેખાડો, ત્યારે ભગવાને પોતાનું અક્ષરધામ દેખાડ્યું. અક્ષરધામ દેખાડ્યું માને જેનો નાશ નથી, ન ક્ષરતી અક્ષર, જેનો નાશ નથી એવું ધામ, ગોલોક ધામનો પણ નાશ નથી એમ આ ધારાનંદ સ્વામીના ગ્રંથમાં લખ્યું છે. આત્યંતિક પ્રલય થાય ત્યારે લય થાય છે, સર્જન જ્યારે થાય ત્યારે યથાવત સર્જાય છે, માટે અક્ષર શબ્દથી સંબોધ્યા છે. અને બીજું, ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત ગુણાતીત પુરુષોત્તમ મૂર્તિ હતા. પુરુષોત્તમ માને પુરુષમ ઉત્તમ, એ આ જ્યારે ઘટના ઘટી છે ત્યારે એની સ્થિતિ કેવી હતી, તો કે તમામ પુરુષમાં ઉત્તમ હતા, માને મનુષ્ય કરતા ઉત્તમ હતા. જેટલા ભૂમંડળ પર અવતારો થયા એ તમામની અંદર પણ એની શ્રેષ્ઠ કક્ષા હતી. કારણ કે મહારાજના સ્વયંના શબ્દો છે, મહારાજ કે ભૂમંડળ પર ભગવાનના ઘણા અવતારો થયા પણ શ્રીકૃષ્ણ નારાયણ. લોયાના 14મા વચનામૃતમાં મહારાજે અદ્ભુત વાત બતાવી. મહારાજ કે અમને ઋષભદેવ બહુ ગમે, એના કરતાં કપિલ શ્રેષ્ઠ ગમે છે, અને એના કરતાં શ્રીકૃષ્ણ ભગવાન છે અમને કોટી ગણું હેત છે, કોટી ગણું હેત છે. કેમ, જે મહારાજ કે અવતાર તો બહુ મોટો થયો, એમાં અવતાર અને અવતારી જેવો ભેદ નથી જણાતો. મહારાજ કેવું બોલ્યા, એ અવતારમાં શ્રીકૃષ્ણ ભગવાનનો બહુ મોટો અવતાર છે, એમાં અવતાર અને અવતારી જેવો ભેદ નથી જણાતો. મહારાજની સ્વરૂપરીતા તો જુઓ, એમાં અવતાર અને અવતારી જેવો ભેદ નથી જણાતો. જરાક બુદ્ધિનો ઉપયોગ કરો, ભેદ નથી જણાતો એ શબ્દ શું બતાવે છે. ભેદ છે તો ખરો, અવતારી અવતાર અવતારી પણનો ભેદ છે તો ખરો, પણ એવડો મોટો અવતાર છે કે જેને કારણે ભેદ જણાતો નથી. જાણે સમકક્ષ ગુણો દેખાય છે, માટે જાણે ભેદ નથી જ એમ લાગે છે. ભલા માણા હારી સ્ટાઇલ્સ હોય અને હારો કડીઓ હોય ને, સ્ટાઇલને જોઈન્ટ કરે ને તો હાંધો ન દેખાવા દે, હાંધો ન દેખાતો હાંધો નથી. પછી આપણે નથી કહેતા અરે ક્યાંય તમને હાંધો ગોત્યો ન જડે, તેને જ જડે એમ. એમ મહારાજ લોયાના 14મા એમ કે અવતાર અવતારી પણાનો ભેદ નથી જણાતો. મહારાજ પોતે એમ કે જોજો તમે સાવધાન, ને તે વચનમાં ઉલટાનું ગૂંથલું ખાઈ જઈ, કે મહારાજે જ કીધું છે અવતાર અવતારીનો ભેદ નથી, અરે નથી જણાતો છે તો ખરો. વાતને મહારાજ સમજાવવા માગે, તમે ભૂલશો નહીં. અહીંયા પણ મહારાજ એવું જ કંઈક કહેવા માગે છે. મહારાજ કે જો ગોપીઓએ કામ બુદ્ધિથી ભગવાન કૃષ્ણમાં પ્રીતિ કરી તોય મહારાજ કે એની મુક્તિ થઈ, એ વાત મહારાજ શું બતાવે છે. મહારાજ એમ કહેવા માગે છે તો પછી ભલા મને બીજે ત્રીજે આટા મારવા કરતાં હું તમને પ્રગટ મળ્યો છું, લાગી જાઉં નહીં, ચોંટી જાઉં નહીં, જો તમારે મારા સુધી આવવું હોય તો. અને મારા સાથે સાથે કે ભરજી દયા કરીને મુરલીની વિશે પ્રીતિ કરી તો તે મુરલી થયા, માટે ગમે તેવો મોટો હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે, અને ગમે તેવો પાપી જીવ હોય તે જો સ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પવિત્ર થઈને અભયપદને પામે છે. ગમે તેઓ પાપી હોય પણ સત્ય સ્વરૂપે એવા ભગવાનનો પ્રસંગ કરે તો મારે કે અવશ્યમેવ અભયપદને પામે છે. પ્રેમ તો ભગવાનમાં જ કરવાનો છે પણ કરાવનારી કોઈક જોશે ને પાછા. ભલામણ ખાલી ઓલા 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 હીરા શીખવાય તો બે મહિના કોકના દાસ થઈ જવું પડે, ગુલામ થઈ જવું પડે. ઓલો ગરમ ગરમ અંગુર કરીને ક્યારે કડાડી દે બોલો. એક ભગત મને કહેતા હતા કે ગરમ ગરમ મળો અડાડી દે. કે મેં કહ્યું કે મારા ગુરુજી. મેં કોણ ગુરુજી? તો મને હીરા શીખડાવે ને એ. મેં કીધા પછી તું કાંઈ કહે નહીં તો કહું તો પછી ક્યાંથી હીરા શીખું? સમજાય? ગરમ ગરમ અંગુર અડાડી દે અને જ્યારે સહન કરે ત્યારે આ લોકોના ડાયમંડ શીખી શકાય છે. તો ભક્તજનો આપણે તો બહુ ઊંચાઈ ઉપર જવું છે. એ હીરાને જ્યારે પામવો હોય ત્યારે આપણે સહન કર્યા વિના તો ક્યાંથી મેળ પડશે? કહો છે મને સ્વામી વઢે છે ના ના હાથ ફેરવે એમ પગી જેવા હે. અને સ્વામીની વાતો પ્રમાણે આ જીવને કીધા વિના હરખું થાય એમ નથી. ક્યારેક હાથે ફેરવો પડે, ક્યારેક વઢવું પડે. જેમ કુંભાર નીચે હાથ રાખીને ઉપરથી અથળિયો મારતો રહે, બે વસ્તુને જ્યારે અપનાવે છે ને ત્યારે ખડતર થાય, એ વિના ખડતર થતું નથી. આ દહ દાડા સુધી ખૂબ બધા વિદ્યા વિદ્યા ન વિદ્યા. તમને પાછું કંઈ ખોટું નથી લાગ્યું ને? નથી લાગ્યું ને કોઈ ખોટું? શું કરીએ કહો લો આપણે, આમાં કાં ખોટું લાગે તો સુધારો થાય, અને ગમે એમ કરો તો ખોટું જ નથી લાગતું ને. ખોટું લાગે તો માણસ મનમાં ઓહો સમય આમ કીધું કાલથી ફેરફાર, આજ પછી આમ જીવન ન જીવું, પણ આને ખોટું જ નથી લાગતું ગમે વાઢી નાખો તો. ડૉક્ટરની પોઝિશન તમને ખબર ને, કોને પેરાલિસિસ થયો ને પછી એને લઈ જાય ડૉક્ટર પાસે, પછી ડૉક્ટરને ટાંચણી ઓડાડે, તને કાંઈ થાય તો કે ના, તને કાંઈ થાય તો કે ના. પછી ડૉક્ટર એમ કે આને કાંઈ નહીં થાય, સમજાય? ટાંચણી ઓડાડે ને પગ પાછો ખેંચે ને તો ડૉક્ટર આશા રાખે કે આને કાંઈક થશે. આ દહ દાડા સુધી ભલામણ તમને ચીપિયા ભરાવતા હતા, મોટા મોટા હોયા ભરાતા, તો તમને કાંઈ ન થયું? કંઈ થતું હતું? કંઈ થતું હતું? આ તમે ઘડીએ ઘડીએ ફરી જાઓ, ફરી ફરી કરે ને કેમ પગવું, એમાં શું હોય? કહોજી આગળ ના પાડતા, હવે આ પાડવા માંડ્યા. ખરેખર હૃદયમાં એમ જણઝણાટી થઈ જવી પડે, જણઝણાટી. ક્યાં સુધી આમ ગોથા ખાતો રહીશ, કે દાડે પ્યારા પ્રભુને પામી શકીશ, જન્મ મરણના ફંદમાંથી ક્યારે બહાર નીકળીશ? જણઝણાટ હૃદયમાં જો થઈ જાય તો કામ થઈ જાય. મારે કે ગમે તેવો મોટો હોય તો પણ કુસંગ કઈ પુંડુસ થાય, ગમે તેવો પાપી હોય સત્ય સ્વરૂપે ભગવાનનો પ્રસંગ જો કરે તો એની સદગતિ જ થાય એમ. અને જો શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એની ભક્ત જે ગોપીઓ તે ગુણાતીત પણ ન પામત, અને જો ગુણાતીત પદને પામ્યો તો શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત કેવલ્ય દિવ્ય મૂર્તિ જ છે. અને વેદાંતિ કહે છે જે સર્વત્ર બ્રહ્મ સભરભર્યો છે, ત્યારે જેમ ગોપીઓએ શ્રીકૃષ્ણ ભગવાન વિશે પ્રીતિ કરી તેમજ સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધણી વિશે પ્રીતિ કરે છે, તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓની વિશે પ્રીતિ કરે છે, તો પણ તેમને ગોપીઓને જેવી પ્રાપ્તિ તો થતી નથી, તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. માટે જે વિધિ નિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે, એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કરીને પોતાનું ઉતારે વધારે. બહુ સરસ વાત મહારાજ કહે. મહારાજ કે શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત હતા, માને માયા થકી પર તત્વ હતું, તો એની સાથે ગોપીઓએ કામ બુદ્ધિથી પ્રીતિ કરી તોય પણ મુક્તિ પામી ગઈ, ગુણાતીત થઈ ગઈ. બ્રહ્મ સભર ભર્યો હોય તો શ્રીકૃષ્ણ ઈ છે, અને આપણે બધા હરખા છે, બધા એક લેવલ થઈ ગયા. મહારાજ કે તો બધાને લેવલ એક થયું, તો ગોપીઓએ જેમ કામ બુદ્ધિથી શ્રીકૃષ્ણ ભગવાન વિશે પ્રીતિ કરી, એમ તો નારી માત્ર પોતાના પતિની વિશે પ્રીતિ કરે છે, અને પુરુષ માત્ર પોતાની પત્ની અંદર પ્રીતિ કરે છે. તો ગોપીઓ જેમ તરી ગયા એમ બધા તરી જવા જોઈએ ને, બધું એક જ હોય તો ગોપીઓ તરી ને બાકી બધા ડૂબી મરે છે. એ જ વાત મહારાજ કહે છે કે વિધિ નિષેધને સત્ય કરે છે. શું સત્ય કરે છે? જગતમાં પ્રેમ ન કરો, નિષેધ કરે છે, ભગવાનમાં પ્રીતિ કરો, વિધિ કરે છે. માટે મહારાજ કે શાસ્ત્ર બતાવેલા બધા વિધિ નિષેધ સનાતન સત્ય છે, અને જે મિથ્યા કહે છે એવા વેદાંતી એ તો નારકી થાય છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 42મું વચનામૃત અહીંયા પૂર્ણ થાય છે. એની સાથે વાલા ભક્તો અહીંની શિબિર પણ પૂર્ણ થાય છે. પણ ખરેખર શિબિરમાં તમને કેમ થયો એમને ખબર નથી, પણ અમને બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. શ્રીજી મહારાજે સહજ જ પહેલે દિવસ શબ્દ બોલાવ્યા હતા કે 13 શિબિરનો ભેગો કરીને જે આનંદ ના આવે એટલો આનંદ 14મી શિબિરમાં આવશે, અમને એટલો જ આનંદ આવ્યો છે. ભક્તો, હૃદય એમ કહે છે કે આવા મોટા ભગવાન મળ્યા, બહુ મોટી દયા કરી આવા ભગવાન મળ્યા, અને હૃદયમાં અતિ આનંદ છે કે જેને માટે સંસાર છોડ્યો હતો એવી ઈચ્છા રહેતી આવા સાધુ થવું, આવા સાધુ થવું. આપણા સંકલ્પ પ્રમાણે ઠાકોરજી કરી દીધા, હવે એને જેવડા કરો એવડા કરે. આપણે જ્યાં સુધી પહોંચવાનો સંકલ્પ હતો ત્યાં સુધી ઠાકોરજી પોગાડી દીધા, પછી એને કેવડા કરવા છે તો એને ખબર છે. પાછી ઘણી ફેરી છોકરાની ઈચ્છા હોય બાપા 2 રૂપિયા આપે, થારું બાપા રૂપિયા પણ, બાપા 2 રૂપિયા પણ, આશા 2 રૂપિયા પણ, બાપા રાજી હોય ક્યારેક 200 રૂપિયા કાઢીને હાથમાં પકડાઈ દે. એમ આપણે તો 2 રૂપિયાની અપેક્ષા હતી ને ઠાકોરજી આપ્યા છે. જેવી ઈચ્છા હતી, જેવી અપેક્ષા હતી કે મહારાજ રાજી થાય, આવું જીવન જીવું, આવું જીવન જીવું, એવું મહારાજ દયા કરીને કરી દીધું છે. પરમ પૂજ્ય આચાર્ય મારા લાલજી મહારાજ એના આશીર્વાદથી એવું જીવન જીવી શકાય એવો મોકો ઠાકોરજી આપ્યો છે, એટલે પૂર્ણ સંતોષ છે. બહુ હળવાશ છે જીવન, અતિ હળવા, અતિ આનંદ છે. અન ભક્તજનો, એ આનંદમાં જ આ સત્સંગ થયો છે. સાચું કહું, આ કથા તો અમે અમારી મોજ માટે કરતા હતા. બહુ મોજ આવતી હતી કથા કહેવાની, બહુ મોજ આવતી હતી. પછી કદાચ તમને આવી ગઈ હોય એ વાત અલગ છે, પણ ખાલી તમારી મોજ માટે નહોતા કરતા, અમારી મોજ માટે કથા કરતા હતા. અને ભક્તો, આ દેહ હાલે અને જીભ હાલે ને ત્યાં સુધી કરવાની છે, કારણ કે આ મોજ મુકાય એવી નથી, આ મોજ મુકાય એવી નથી. ખરેખર બહુ આનંદ આવ્યો છે. હું એવો અનુભવું છું, અમને મોજ આવ્યું હોય તો તમને આવે જ, અમને મોજ આવ્યું હોય તો તમને આવે જ. કોની તાકાત છે મોજને રોકી શકે? એટલે તમને મોજ આવી જશે એમ મારું હૃદય કહે છે. ભક્તજનો, મોજને સદૈવ જાળવી રાખજો, બસ એટલું જ કહેવું છે. અહીંયા બધું ઉતરે જ છે, વચનામૃત હોય તો ભલે, કીર્તન વિવેચન હોય તો ભલે, પુરુષોત્તમ પ્રકાશ હોય તો બધું ઉતરે જ છે. એને લઈ જાજો, તૈયાર ન થયો તો મંગાવજો, એને વાગોળે રાખજો. આમાં તો કંઈ ટાઈમ નહોતો વાગોળવાનો, વચ્ચે ગેપ હોય તો વાગોળીને, હવે તો ઓરી ઓરી જ કરતા હતા, ઓરી ઓરી જ કરતા, ઓરી ઓરી જ કરતા હતા. જેમ પશુ ટાઈમ મળે ને ત્યારે ખૂબ ખાઈ લે ને પછી નિરાતે બેઠું બેઠું વાગોળે રાખે, એમાંને વાગોળે રાખજો. ઘેરે ગયા પછી સાંભળીને વાગોળે રાખજો. વાગોળશો ને ત્યારે ખબર પડશે કે ઓહો હો હો, આ શું કહેવાય, આ શું કહેવાય. એવી મોજ શબ્દ જ્યારે તમને ફરી વાર, એક વાર, બે વાર, ત્રણ વાર જયારે સાંભળશો ને ત્યારે એમ થશે કે ઓહો, હવે બ્રહ્મરૂપ ન બની એકી થઈ જ જવાશે, એવું પીરસાયું છે. અને ઠાકોરજી દયા કરીને બધા સંતોની પાસે એવું જ પીરસાવ્યું છે. પછી ભલે કોઈની પાસે બરફી પીરસાવી, કોઈની પાસે પેંડા પીરસાવ્યા, કોઈની પાસે હાટા પીરસાવ્યા, પણ પીરસાયું છે. એવું ટેસ્ટ અલગ અલગ હોય. પછી નાના સંત હોય તો ભલે, અને કોઠારી સ્વામી હોય કે આનંદ સ્વામી હોય કે પૂજ્ય પૂર્ણ સ્વામી હોય કે વચનામૃતની કથા હોય, ઠાકોરજી પીરસાવ્યા છે, વિધ વિધ મિષ્ટાનો પીરસાવ્યા છે. ટેસ્ટ અલગ અલગ હોય, એમ પાછા ટેસ્ટવાળા અલગ અલગ હોય, ટેસ્ટ અલગ અલગ હોય, ટેસ્ટવાળા અલગ અલગ હોય. જેને ટેસ્ટ જે ગમે એને ખૂબ પેટ ભરી ભરીને ખાજો. અહીંયા સુધી ભરી દેવાનું, હું કામ ભરવાનું? ઊણું રહે તો પાછું બીજું અંદર આવે ને, સમજાય? પોતાનું મન ગમતી પસંદ વસ્તુને તમે ગળા સુધી ભરી દીધી હોય અને પછી ગમે તેટલી વસ્તુ બીજી ઠલવાય તો બીજું અંદર મોઢા મૂકવાનું મન થાય. હા, તમે ખૂબ જીમ્યા પણ ભાવતી વસ્તુ નથી, એમાં પછી તમારી રૂચિની વસ્તુ આવી જાય તો એક બટકો લેવાનું મન થાય. પણ તમારી રૂચિ પ્રમાણે જ્યારે ભર્યું હોય ત્યારે કઈ બટકાની જગ્યા ન રહેવા દીધી હોય, સમજાય? માટે ભગવાનના ભક્તો, એને ઠસી ઠસીને અંદર ભરી દેજો, મહારાજની મોજમાં રહેજો, ખૂબ ભજન કરજો,
હું તો કહું સંકલ્પ કોઈ નહીં કરતા કે મહારાજ આપણને અધૂરા રાખશે, મારા શેખ નહીં પહોંચાડે. હું તો ત્યાં સુધી કહું ભક્તો, પહોંચાડવાની વાત નથી, પહોંચાડી દીધા છે એ ભાવનાથી જીવન જીવજો અખંડ મસ્તીમાં, મહારાજની મસ્તીમાં, સત્સંગની મસ્તીમાં, પ્રાપ્તિની મસ્તીમાં બહુ મસ્ત બની જીવું છું. ખરેખર કહું અદભુત પ્રાપ્તિ થઈ ચૂકી છે. અને ત્યાં સુધી કહું ભક્તજનો, ઘણા ભક્તો મનમાં સંકલ્પ કરે કે આ સંપ્રદાયનું આમ કરવું, આમ ઉત્થાન કરવું, હું તો કહું ઉત્થાન થવાનો પ્રારંભ આ સંપ્રદાયનો થઈ ચૂક્યો છે. લાખો આત્માના શ્રેયનું ઉત્થાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અને શ્રીજી મહારાજે ઉત્થાન કરીને દેખાડી દેશે કે આ રહ્યું ઉત્થાન, તમે આવું ઈચ્છતા હતા, તમે આવું ઈચ્છતા હતા. અને સામે આવીને ઊભું રહેશે ને ત્યારે મનમાંથી શબ્દ નીકળશે, મહારાજ અમે રૂડું તો ઈચ્છતા હતા, પણ આટલા બધા તો અમે નહોતા ઈચ્છી શકતા, અમે સંકલ્પ નહોતો કરી શકતા, મહારાજ એવડું તમે કરી દેખાડ્યું એમ. એવું ભગવાન કરશે. માટે ભગવાનના ભક્તો બહુ મોજમાં રહેજો. ખરેખર ભગવાન શ્રીહરિની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય આચાર્યજી મહારાજ, પરમ પૂજ્ય લાલજી મહારાજ એમના રૂડા આશીર્વાદથી આ 14મી સત્સંગ છાવણી, અદ્વિતીય છાવણીની અંદર બહુ જ આનંદ આવ્યો છે, ખૂબ આનંદ આવ્યો છે, ખૂબ જ ભજન થયું છે, અને ખૂબ જ ભગવાનના ભક્તોની સાથે હેત બંધાય અને ભગવાન રાજી કેમ થાય એને માટે મહારાજ બધા રસ્તા પણ ખુલ્લા કરી દીધા છે. માટે ભગવાનના ભક્તો અને તમે ઘેર લઈ વાગોળ છો એવી ખાસ ખાસ ભલામણ કરીએ છીએ. અને પુરુષોત્તમ પ્રકાશની કથા પણ અદ્વિતીય કથા થઈ છે. ભગવાનને હું હૃદયથી પ્રાર્થના કરું, તમે પણ કરજો. પૂજ્ય પૂર્ણસ્વામીને મહારાજ ખૂબ સુંદર એક કંઠ આપ્યો છે. એ કંઠના માધ્યમથી, ફક્ત કંઠના માધ્યમથી નહીં, એ સાધુતાની સાથે જ, એકલો પુરુષોત્તમ પ્રકાશ નહીં પણ નિષ્કળંક કાવ્યના તમામ પ્રકરણોની કથા આપણને સાંભળવા મળે. હરિલળ મૃત ભક્ત ચિંતામણી બધી જ કથા એના મુક્ત થઈ કે આપણે સાંભળીએ અને જીવન આપણું બહુ દિવ્ય બને એવી અમે ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. તમે પણ પ્રાર્થના કરજો. મહારાજ સદૈવને માટે સાધુતાની સાથે એવું સ્વાસ્થ્ય પણ બક્ષે જેથી કરીને આપણે 100એ 100% કામ પાછું લઈ શકીએ, કારણ કે દેહ પાછું દેહનું કામ કરે. એ ભગવાનને પ્રાર્થના કરજો એવી સ્વામીના વતી પણ પ્રાર્થના કરીએ છીએ. અને ભક્તો, શ્રીજી મહારાજે ખરેખર કહું છું પોતાનું સ્વરૂપ તો દયા કરીને ઓળખાયું છે, આપણે બળભાગી છીએ. અને સાથે સાથે આચાર્ય મહારાજ લાલજી મહારાજ એવા એક અલૌકિક અદ્ભુત મહાપુરુષોનો ભેટો કરાવ્યો છે, આપણે બહુ ભાગશાળી છીએ. સાથે સાથે આવા મુક્ત જેવા અનેક સંતોનો આપણને ભેટો કરાવ્યો છે, આવા પરમાત્માને પામી જવાની ભૂખ જેને જાગી છે એવા ભગવત ભક્તોનો ભેટો કરાવ્યો છે. હવે તો ઉણપ જેટલી રહેશે એટલી આપણી કચાશ, આપણી આળસ, આપણી અવળાઈ, આપણી આડોળાઈથી જ રહેશે. માટે બધાનો ત્યાગ કરી લાગી જાજો, મારા સુધી પહોંચી જવાય એ શબ્દોની સાથે, વચનામૃત કથાની પૂર્ણાહુતિની સાથે 14મી શિબિરને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનની.